प्रफुल्लां सदसदृशोभाक्षियुगल कृपापारावार चितसकलजिह्वातिषु महाश्रेयो मूर्तिर्दयति स हि नारायणम् सुदुर्जयं नित्यं विविधनियमाचारिणम् रपि ब्रह्मे शान प्रमुख सुर संघे सुमहसा मनस्तत्तुर्णं यः प्रसभमपि कुर्वंशितावशे नरो भात्यज्ञानां दिशतु मतिं मे हरिरसो श्रूयतां देवदेवेश स्वामी नारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो।
बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री राधा कृष्ण देव की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव।
समरो सुखद श्री हरि देव जी जेथी पामिए आनंद अभेव जी जेह आनंद नो नावे के दी जी तेह सुख आपे हरि तत् खेवाजी। सद्गुरु निष्कुळानंद स्वामी है परमात्माने पाममा माटे जे कोई मुमुक्षु आत्माओ मेहनत करे छे एने माटे घणाक ग्रंथो लख्या छे। निष्कुळानंद स्वामीए संप्रदायमा मुमुक्षुओ ऊपर जे परोपकार कर्यो छे તે પ્રાય બીજાએ નથી કર્યો એમ કહેવામાં અતિશયોક્તિ ન કહેવાય। નિષ્કુળાનંદ સ્વામીએ સરળ શૈલીમાં ગ્રામીણ ભાષામાં સર્વ કોઈ જીવને સુખે સમજાય તેવી રીતે અને વળી વેદ વેદાંતના સારને અતિ સ્પષ્ટપણે સમજાયો છે। સ્વામીના ગ્રંથ જોતા સ્વામીનો વૈરાગ, સ્વામીની ધર્મનિષ્ઠા, સ્વામીની જ્ઞાન નિષ્ઠા, ભગવાનમાં સ્વામીને હેત, વળી પરમાત્માને વિશે જે નિશ્ચય યુક્ત મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ, એ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ ગ્રંથનું નામ છે વચનવિધિ. ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા નિષ્કુળાન સ્વામી રચિત આ વચન વિધિ ગ્રંથનો આપણે 3 દિવસ આ જન્માષ્ટમી ઉપર લાભ લેવો છે. ભગવાનના ભક્તોને જે અંગ મહાદુબળું પડી ગયેલું છે એ અંગની આ ગ્રંથની કથાથી પુષ્ટિ થશે. ભગવાનના ભક્ત ભગવાનને મેળવવા માટે મહેનત કરે ત્યારે એને પહેલા પગથિયે ધર્મ મજબૂત હોવો જોઈએ. જેને ધર્મનિષ્ઠા જેટલી ગૌણ એટલી એને બધી વાતમાં તકલીફ રહે છે. વચન વિધિ એટલે પરમાત્માની આજ્ઞા પ્રમાણે રહેવું. ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવાથી પરમાત્મા આપણને મોક્ષ આપે છે, આપણા ઉપર રાજી થાય છે. અર્થાત પરમાત્માની આજ્ઞા પ્રમાણે જો આપણે રહીએ તો આપણામાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ વગેરે તમામ ગુણો ઉદય થાય છે. ભગવાનની આજ્ઞામાં રહેવાથી જ જીવનું રૂડું થાય છે અને જીવનું કલ્યાણ થાય છે, એટલો આ ગ્રંથનો ટૂંકો આશય છે. નામ પણ વચન પ્રમાણે રહેવાથી વચન વિધિ એવું રાખ્યું છે. આ ગ્રંથ ક્યારે રચ્યો એવું સ્વામીએ આમાં કાંઈ લખ્યું નથી, પણ ભગવાન ધામમાં ગયા પછી આ ગ્રંથ રચાણો હોય એવું ગ્રંથ ઉપરથી અનુમાન થાય છે. પરમાત્મા આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી ભગવાનની સાથે રહેનારા જે તમામ સાધુઓ હતા એ પરમાત્માની આજ્ઞા પ્રમાણે રાત્રિ દિવસ એકદમ ભયે સહિત રહેતા હતા. કોઈ ક્યારેય પણ ભગવાનની આજ્ઞા લોપવાની ઈચ્છા કરતા નહીં અને લોપી પણ શકતા નહીં. અને ભગવાન ધામમાં ગયા પછી પરમાત્માએ પોતાના આશ્રિતોનો કઈ રીતે રહેવું એને માટે શિક્ષાપત્રી, સત્સંગી જીવન, ધર્મામૃત વગેરે સશાસ્ત્રોની રચના કરી. મારા ભક્ત હોય હવે પછી આ પ્રમાણે રહેવું. આ વચન વિધિ ગ્રંથ એ તમામ આજ્ઞાઓ જીવનમાં ભગવાનના ભક્તને પાળવી જોઈએ એ વાત અતિ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. આ ગ્રંથના 52 કડવા છે અને 13 પદ છે. પ્રત્યેક કડવામાં 8 ચરણ છે. અંદર સંતના પણ લક્ષણ આવે છે, ભક્તોના પણ લક્ષણ આવે છે. તો આપણે નિષ્કુળાન સ્વામીનો સમાગમ 3 દિવસ કરવો છે. હું આશા રાખું છું કે સ્વામીના જેવા ગુણ સ્વામીનો સમાગમ કરવાથી આપણામાં આવે. સ્વામી પ્રથમ ભગવાનનું સ્મરણ કરતા થકા ગ્રંથ આલેખન કરે છે. બહુ સુંદર આના પદો છે, અતિશય સુખ થાય એવી લીટીઓ છે. ભગવાનના ભક્તો મૂર્તિ હૃદયમાં ધારી અને આ તમામ પદોને હૃદયમાં ધારે એક એક લીટીને વિચારે, સ્વામી શું કહેવા માગે છે, આપણે શું કહેવા માગીએ છીએ, સ્વામીની અંતર ઈચ્છા કેવી છે, સ્વામીના સિદ્ધાંત અભિપ્રાય રુચિ કેવી છે, અને આપણા સિદ્ધાંત માન્યતા રુચિઓ કેવી છે એને મેળવવી, સ્વામી શું કરવાનું કહે છે અને આપણે શું કરીએ છીએ એ પણ વિચારતા રહેવું. અને જેટલી જેટલી આપણી ભૂલો હોય, જેટલી કસર હોય, એ કસરને વહેલી તકે કાઢવી. જો ભગવાનની સેવામાં જઈ અક્ષરધામનું સુખ લેવું હોય તો, ભગવાનની સેવાનું સુખ ધામમાં મેળવવાની આશા હોય તો બધી કસર કાઢવી પડશે. મહેનત કરતા હશું કસર કાઢવા માટે તો ભગવાન આપણા ઉપર કૃપા કરીને આપણી કસર કાઢી આપશે. પણ મહેનત કરવી નથી અને મનમાં એવી ઈચ્છા રાખશું કે પ્રભુ અમારી કસર ટાળી દે, કસર કાઢી નાખે, તો એ વાત બનવાની નથી. એ આ ગ્રંથનો આશય છે. સમરો સુખદ શ્રી હરિ દેવાજી. પહેલું પાદ સ્વામી આજ્ઞા કરે છે. શું આજ્ઞા કરે છે? સમરો, તમે સ્મરણ કરો. કોનું? શ્રી હરિ દેવનું. શંકા કદાચ કોઈ કરે, શ્રીહરિ દેવનું સ્મરણ કરવાનું તમે શું કામ કહો છો? સ્વામી બોલે છે સુખમ દદાતિ સુખદ. એ જે શ્રીહરિ દેવ છે એ સુખના દેનારા છે, માટે હું તમને કહું છું કે એનું સ્મરણ કરો છે, કે ચિત્તમાં જેનું તેનું શું કામ સ્મરણ કરો છો? ભગવાનની મૂર્તિ સિવાય ચિત્તમાં બીજું શું કામ સ્મરો છો? ભગવત સ્વરૂપ સિવાય ભગવાનનો મહિમા, ભગવાનની વાત એ સિવાય બીજું શા માટે કરો છો? એવો લીટીનો ગૂઢ આશય છે. અને જીવ બીજું જ કર્યા કરે છે, એટલે સ્વામી એમ કહે છે કે સ્મરો શ્રીહરિ, ભગવાન નારાયણનું સ્મરણ કરો, એને હૃદયમાં ધારો, એની મૂર્તિમાં પ્રેમ કરો. કેમ જે ભગવત સ્વરૂપનું સ્મરણ કર્યા વિના, ભગવાનની મૂર્તિ સાથે પ્રેમ કર્યા વિના કોઈ દિવસ આ જીવ સુખીઓ થનાર નથી, નથી ને નથી. આ લોકમાં કદાચ ગમે એવો મહાન થાય, પણ જ્યાં સુધી પરમાત્માની સાથે આત્મા નહીં જોડાય ત્યાં સુધી અને ક્યાંય પણ કોઈ પણ લોકમાં કોઈ પણ સ્થળમાં કોઈની સાથે કદાપિ સુખ કે શાંતિ જેને કહેવાય છે તે નહીં મળે. કદાચ ઝાકળના પાણી જેવું સુખ, મિથ્યા સુખ મળશે, કે જે સુખના વર્તમાન સમયમાં ઘણો ઉદ્વેગ, પરિશ્રમ, હેરાનગતિ, મૂંઝવણ, પીપાસાઓ હોય છે, એને મેળવતી વખતે પણ કેટલીય માથાકૂટ હોય છે, મેળવ્યા પછી એને સાચવવામાં કેટલાય દુઃખો રહેલા હોય છે, અને એ સુખ જતું રહે તો એ ગયાનું પણ ભયંકર મરણતુલ્ય દુઃખ થાય છે. આવા સુખો મળશે, માટે સાચું સુખ મેળવવા ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરો, એમાંથી આનંદ મળશે. સ્વામીને કોઈ પૂછે કે સ્વામી શું મળશે, સ્વામી બોલે છે જેથી પામી એ આનંદ અભેવાજી. હે ભક્તો, એ ભગવાનનું તમે સ્મરણ કરશો તો તમને આનંદ મળશે, અને આનંદ સિવાય બીજું શું જોઈએ? આ જગતના તમામ જીવના તમે અંતરપટને ખોલીને માલકર ડોકિયું કરો તો જીવ અંદરથી ઝંખના કરે છે, મને આનંદ આપો, મને આનંદ આપો, મારે સુખ જોઈએ છીએ. તમામ માનસના વિચારો એવા છે સુખ, અને આપણે પણ સુખ જોઈએ છીએ, કોઈ ન્યાય દુઃખ તો કદાપી જોઈતું નથી, સુખ જોઈએ છે. અને સહજાનંદ સ્વામીમાં સુખ રહ્યું છે એટલે નિષ્કુળાનંદ સ્વામી આંગળી સીંધીને બતાવે છે, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરો. સુખ જોઈતું હોય તો એનું ચિંતન કરો અને આનંદ મળશે. અને કદાચ પૂછો કે સ્વામી કેવો આનંદ મળશે, ત્યારે એમ કહે છે, એ હ આનંદ નો નાવે કે દી છેવાજી. એવો આનંદ મળશે કે એ આનંદ નો ક્યારેય છેડો નહીં આવે. જગતમાં વિષય જે આનંદ છે તે એક ક્ષણ વાર પૂરતો છે અને ત્યાર પછી એ તરત નાશ પામે છે. વિષયનો સુખ એ વીજળીના ઝબકારા જેવું છે, ક્ષણિક વાર સુખ આવીને પછી અચાનક અંધારું થાય છે અને મન વિમન બને છે, ઉદાસ થાય છે અને માણસ પસ્તાય છે. જ્યારે પરમાત્માનું સુખ એવું છે કે એનું કોઈ વર્ણન થાય એમ નથી અને એ આનંદ ક્યારેય ઇતિ પામતો નથી, અંત પામતો નથી, એને છેડો નથી, છેડા વિનાનું સુખ ભગવત સ્મરણમાંથી મળે છે. માટે બીજા સ્મરણને નહીં કરતા ભગવત સ્મરણ કરો. હવે કદાચ એમ પૂછે છે કે ભગવાનનું અમે સ્મરણ કરીએ, સુખ ક્યારે મળે એ કહો. સ્વામી કહે છે, તે હ સુખ આપે હરી તત ખેવાજી. સ્વામી બોલે છે કે ભગવાનનું સ્મરણ કરો તો સુખ અત્યારે સ્મરણ કરો અને પછી આવે એવી વાત નથી. તત ખેવ, જ્યારે ભગવાનની મૂર્તિને સંભાળશો ત્યારે તમને સુખ થશે. દિવસ હોય, રાત્રિ હોય, અંધારામાં બેઠા હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, તમે મૂર્તિને પ્રેમથી યાદ કરો એટલે હૃદયમાં ટાઢું થાય, સુખ થાય, ઉદ્વેગ વિરામ પામે, આનંદ થાય. પણ સ્વામીએ એમાં એક શરત મૂકી છે, જે શરત અતિ મહામુદ્દાની છે. કોઈ એમ કહે કે અમે ભગવાનને યાદ કરીએ છીએ પણ અમને ભગવાનનું સુખ હૃદયમાં આવતું નથી. સ્વામી એક શરત મૂકી, જે શરત એ આ ગ્રંથનું રહસ્ય છે. હરિહર કે સુખ આપે, ન આપે એમ નહીં, પરમાત્મા રાજી થઈને સુખ આપે, પણ એક શરત, જો વર્તી એ વચન માય. આ શરત છે, જો વર્તી એ વચન માય, વચનમાં રહો સુખ જોઈતું હોય તો. મન ગમે એમ કરવું છે અને ભગવાન આગળથી સુખ લેવું છે એ કેમ બને? તમે કહેશો કે વચનમાં રહ્યા કેમ કહેવાય, એનો નીચે અર્થ કરે છે. મેલી ગમ તું મન તણુ, રહીએ શામ ગમ તે સદાય. પોતાના ગમતાને છોડીને શામનું ગમતું કરો. ભગવાનની આજ્ઞા એ ભગવાનને રીઝવવાનો મહા મોટો ઉપાય છે. કોઈનું મન એમ સંકલ્પ કરે કે મારે ભગવાનને બહુ રાજી કરવા છે, બહુ રાજી કરવા છે, તો એ ભક્ત ઝીણી મોટી તમામ પ્રભુની આજ્ઞા પાળે, રાજી થકો પાળે. ઇન્દ્રિયો, અંતકરણ, મન એ કોઈને પ્રભુની આજ્ઞા ગમતી નથી, એ બધા મનમુખી છે, એ બધાને સત્સંગી કરવા પડે છે. માટે મનનું ગમતું છોડીને મન મોહનનું ગમતું કરવું તો ભગવાન રાજી થઈને સુખ આપે. અને આપણે સુખની જો ગરજ હોય આપણે એ ભગવાનના સુખને જો જોઈતું હોય, મહા મોટો મહારાજની મૂર્તિમાં માલ જો મનાણો હોય, તો આ ગિન્યામાં રહેવું. બસ આટલો ટૂંકો સિદ્ધાંત પકડો, આ ગિન્યામાં રહો, ભગવાન કહે એમ કરો.
પૂરણ સુખ ને પામવા રહીએ હરિ આજ્ઞાનુસાર, તેવી ના મોટપ્ય નવ મળે, જન જોવું કરી વિચાર.
જો પૂરણ સુખની મનમાં આકાંક્ષા રાખતા હો તો ભગવાન નારાયણની આજ્ઞા અનુસાર જીવન કરો. એટલી વાત યાદ રાખજો કે જ્યાં સુધી પરમાત્માની આજ્ઞા પ્રમાણે આપણે નહીં વર્તીએ ત્યાં સુધી આપણા વિશે મોઠપ નહીં આવે. નિષ્કુળાનંદ સ્વામી ના પાડે છે. સ્વામી કહે છે કે વિચાર કરી જુઓ. હવે પોતે જ વિચાર કરીને આપણને કહે છે,
ભવ બ્રહ્મા બ્રહ્માંડમાં મહા મોટા કહે સહુ કોય.
બ્રહ્માને, શંકરને, વિષ્ણુને આ જગતમાં બધા મોટા કહે છે. સ્વામી કહે એને બધા મોટા માને છે, એને બધા પગે લાગે છે, એને સર્વ કોઈ વંદના કરે છે. એનું કારણ શું? એનો વિચાર કરો. એનું કારણ એક જ કે એ પરમાત્માની મરજી પ્રમાણે રહે છે. આપણે બધા એ નાના છીએ, આપણને કોઈ પૂછતું નથી, કોઈ માનતું નથી, કોઈ વખાણતું નથી. એનું કારણ આપણા શાસ્ત્રમાં ચરિત્રો લખાયા નથી. એનું કારણ આપણે ભગવાનની આજ્ઞાને તોડીને વર્તીએ છીએ. આપણે મન માને એવું વર્તન કરીએ છીએ, ભગવાનને ગમે એવું નહીં, મનને ગમે એવું. ત્યારે ભગવાન કેમ રાજી થાય? વિચાર કરો. મોટપ કેમ મળે? અને ભવ બ્રહ્માદિકને મોટપ મળી છે.
તે મોટપ શ્રી મહારાજ થી એહ સમજવું જનસય.
હે ભક્તો, સમજી લેજો કે એ મોટા ભગવાન દ્વારા એમને મળી છે. ભગવાનની ઈચ્છા સિવાય આ જગતમાં કોઈ મોટપ ન પામે. કઈ રીતે પામે? કેમ જે આ જગતમાં મોટા કરવા અને નાના કરવા એ ભગવાન સ્વામિનારાયણના હાથની વાત છે. કોઈનું મન એમ સંકલ્પ કરે કે હું મારી મેળે મોટો થઈ જાઉં તો એની બિચારાની ભૂલ થાય છે. મોટા જો મહારાજ કરે તો થવાય, મહારાજ મોટા નહીં કરે તો મોટો કેમ થશે? માટે મોટપની ઈચ્છાવાળા મહારાજ કહે એમ કરે. વળી કહે છે,
શશી સૂર્ય સમર્થ સહી કરે સર્વ લોકે પ્રકાશ, તે પ્રસન્ન કરી પર બ્રહ્મને અંગે પામી આવો ઉજાસ.
આ જગતમાં સૂર્ય ચંદ્ર આ બધા સમર્થ છે, સારા વિશ્વમાં એ પ્રકાશ કરે છે. પણ એટલી વાત તો યાદ રાખવી કે એણે ભગવાનની આજ્ઞા પાળી પરમાત્માને રાજી કર્યા ત્યારે ભગવાન નારાયણે એમને એવો પ્રકાશ આપ્યો. પણ એ પ્રકાશ પરબ્રહ્મનો છે, એણે આપેલો છે. અને એણે એને ક્યારે આપ્યો? જ્યારે એણે ભગવાન શ્રી હરિને આજ્ઞા પાળીને રાજી કર્યા ત્યારે આપ્યો.
શેષ સુરેશ ને શારદા ગણપતિ ગુણ ભંડાર, રામ રાજીએ હનુમાન હુવા અતિ મોટા ઉદાર.
શેષજી મહાન કહેવાના, એને શેષ નારાયણ કહેવામાં આવે છે.
સુરેશ વળી એક વાત બહુ વિચિત્ર લખી, રામ રાજીએ હનુમાન હુઆ અતિ મોટા ઉદાર.
હનુમાન જાતીય કરીને વાનર કહેવાય,
પણ જો એને રામચંદ્ર પરમાત્માની મરજી પ્રમાણે પોતાના જીવનને કર્યું
તો એ હનુમાનજી મહાન થઈ ગયા. હનુમાનજી અતિશય જગતમાં પૂજાય છે, અને આજ પણ ભગવાન રામચંદ્રની કૃપાથી એ હનુમાનજી લોકોના કામ કરે છે.
એવી સામર્થ્ય એમાં ક્યાંથી આવી?
તો કે છે કે પરમાત્માને રાજી કરવાથી એવી સામર્થ્ય એનામાં આવી છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે એ રહ્યા તો એ હનુમાનજી સારા એ વિશ્વને સુખ આપી શકે એવા મહાન બન્યા. અને આપણે તો આપણે ખુદ સુખી નહીં, બીજાને સુખિયા કેમ કરી શકીએ? આપણું કામ કરવા માટે આપણે કોકને બોલાવવા પડે તો આપણે હનુમાનજીને જેમ બીજાના કામ ક્યાંથી કરી શકીએ? અને આપણામાં હનુમાનજીને જેવી શક્તિ નથી એનું કારણ આપણામાં હનુમાનજીને જેવી ભક્તિ નથી. આપણે હનુમાનજી જેવા સમર્થ નથી એનું કારણ આપણે આજ્ઞા પાળવા સમર્થ થયા નહીં એ જ.
હનુમાનજી રામચંદ્ર ભગવાનની આજ્ઞામાં રાત દિવસ વર્તીને એને રાજી કર્યા એટલે એવા મહાન બન્યા. અને આપણે આવા નાના નાના રહ્યા એનું કારણ કે આપણે જે આ જગતના તુષ અને નાશવંત એવા જીવ, સ્ત્રી, પુત્ર, માં બાપ, કુટુંબ પરિવાર એમને જ રાજી કરવા માટે રાત્રિ દિવસ ખોયા,
એટલે આપણે જેને રાજી કરવા રાત્રિ દિવસ ગુમાવ્યા એના જેવા થયા. માણસ રાજી થાય તો શું કરે? સામા માણસને એના જેવો કરે.
કોઈ લાખોપતિ આપણા ઉપર રાજી થઈ જાય શું કરે? એ આપણને લાખોપતિ કરે. બહુ સમજવા જેવી વાત. અને મા બાપ આપણને રાજી કરે શું કરે? આપણને મા બાપ બનાવી શું કરે? એની જે સામર્થ્ય હોય એ આપણને કરી આપે. બહુ સમજો.
માટે રાજી તો ભગવાન પુરુષોત્તમ નારાયણને કરો, એના જેવી કોઈ મહાન વાત નથી.
જો મહાન થવું હોય તો,
અને આમ નામ લખ 84ના જીવડા રહેવું હોય તો જેમ થાય છે એ બરાબર છે, ઠીક પડે એમ કરો. પછી કામી રહો, ક્રોધી રહો, લોભી રહો, ઠીક પડે એવા રહો, કોણ કહે છે?
પણ પરમાત્માને રાજી કરવા હોય તો લોભને કાઢવો જોઈએ, કામને કાઢવો જોઈએ, ક્રોધને કાઢવો જોઈએ, માનને ટાળવું જોઈએ, અધર્મ સર્ગને ઉખાડી નાખીને ધર્મ સર્ગને અંતરમાં વાસ કરાવવો જોઈએ તો પ્રભુ રાજી થાય, તો સંતો રાજી થાય. અને એ બે રાજી થાય પછી બાકી શું રહે કહો? બધું મળે એને, રાજી પાથી બધું મળે. પણ આપણે ભગવાન જોઈએ છીએ, બીજું નહીં.
માટે પરમાત્માની જરૂર છે એને ભગવાનની આજ્ઞામાં રહેવું.
ભૂત ભવિષ્ય વર્તમાનમાં હરિરાજે પામા જે રહ્યા, દેવ દાનવ માનવ મુનિ તે સર્વે મોટા થયા. સ્વામી બોલે છે કે ભૂતકાળમાં જે કોઈ પરમાત્માની આજ્ઞામાં રહ્યા છે, વર્તમાન કાળમાં જે કોઈ ભગવાનની આજ્ઞામાં રહે છે,
અને ભવિષ્યમાં જે કોઈ પરમાત્માની આજ્ઞામાં રહેશે એ બધા મહાન થશે. આ નક્કી વાત છે. માટે મહાન બનો.
મહાન બનવાનું સાધન આપણા હાથમાં છે. પછી આપણે ન બનવું હોય તો કાંઈ નહીં, આજ્ઞા પાળવા માંડે એ મહાન.
અને આજ પણ આપણા જીવનમાં અનુભવાય છે, એમાં અમને તો બહુ અનુભવાય છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ છીએ તો અમને આ લોકમાં મહાસુખ છે, અંતરમાંય સુખ છે, અને ખાતરી છે કે અંતકાળે ભગવાનના ધામમાં એ મહાસુખ પામશે. આજ્ઞા પ્રમાણે નથી વર્તતા એને આ લોકમાં દુઃખ છે. અમને ઘણાય એમ કહે છે કે તમારી વાહે મોટા મોટા હરિભગત રખડે, તમારી સારું ગાડીઓ હાજર રહે, તમે જેમ કહો એમ બીજા કરે. અરે મને એમ થાય કે આ માણસને આટલોય વિચાર નહીં થતો હોય કે આ આમ કેમ થતું છે. એમ હમણાં તાજા સમાચાર એવા આવ્યા, એક મહાત્મા એવું કહ્યું કે અમારે તો દોઢિયું ખરસવું હોય તો ઉપાધિ થાય, અને કે અમારે આસને એક પાટડો પડી જવા આવ્યો છે તો 35 વર્ષથી પણ મારાથી હમો થયો નથી, અને તમારું આસન આટલું બધું સારું તે મને વિચાર થયો કે ભગવાનની આજ્ઞા જે પાળે, પરમાત્માને રાજી કરવાની મહેનત કરે, એના બધાય થાય છે. દેવ માનવ ઋષિ બધાય એના થાય છે, પણ જેને આજ્ઞા પ્રમાણે રહેવું નથી એનું કોઈ થાય નહીં. આ જગતમાં જે સંત ધન નથી રાખતો એને માટે હરિભક્તો ખિસ્સામાં રૂપિયા રાખીને પડખે ઊભા રહે છે કે સ્વામી તમે રાખતા નથી માટે મને કહેજો, હું આપી દઈશ. અને જેણે ભેગા કર્યા છે એને હરિભગત એવું સમજે છે કે એના ખિસ્સામાં ગણાય છે, આપણે પડખે ઊભું રહેવાની જરૂર નથી, એ આપી દેશે, એટલે એને દુઃખ છે. અમે એકવાર ભણતા હતા, એ સમયમાં અમારી હારે એક મહાત્માજી ભણતા હતા. પછી એવું થયું કે અમે જીપમાં બેસીને આ ગામડે જઈ એટલે એકવાર ભેગા થઈ ગયા. પછી મને કે તમે ભણતા ત્યારે હાલીને આવતા ને જાતા, પણ તમે નિયમ પકડી રાખ્યો કે બસમાં નો બેહવું એટલે નો જ બેહવું, ને 3 વર્ષ સુધી હાલીને ગયા ને આવ્યા 8 કિલોમીટર. કે મને કે તમારા સારું જીપ તૈયાર થઈ ગઈ અને અમે જ્યાં હોય બેસી જઈએ ગમે એમાં, તે અમારી સારું મગાવી તોય ન લાવે વાહન હરિભગત, અને એમ કે વ્યા જઈજો ને લ્યો ટિકિટ ભાડું. મારો કહેવાનો આશય ફક્ત એટલો છે, જો મહારાજની આજ્ઞાને આપણે પકડી રાખીએ તો બધાય સુખ આપણી ઉપર ભીં કરતા આવે, અને આજ્ઞા મૂકી દો તો બધા દુઃખ ભી કરતા આવે. આ અનુભવની વાત કહું છું, અને કોઈ પણ હું કહું છું આજ્ઞા પાળી જોવે પછી એને દુઃખ આવે તો કે આજ્ઞા પાળનારને ભગવાન સ્વામિનારાયણ એના ઉપર પ્રસન્ન થઈને બધી સગવડતા કરી આપે છે, એને જેવી જોઈએ એવી સગવડતા કરી આપે છે. પણ એના હૃદયમાં મારે આજ્ઞા પ્રમાણે રહેવું છે એવો દૃઢ સંકલ્પ હોવો જોઈએ, તો એને ભગવાન સગવડતા કરી આપે. પણ જેના મનમાં એ પહેલેથી જ મોળેપ છે કે આપણાથી ન પડે, આ આપણાથી ન થાય, મારા ખ્યાલ મુજબ આ વર્ષે શ્રાવણ મહિનામાં ચાતુર્માસમાં જેટલા ચાંદ્રાયણ સંપ્રદાયના હરિભક્તોએ બાઈઓ ભાઈઓએ કર્યા એટલા ચાંદ્રાયણ હું એમ માનું છું 50 વર્ષની અંદર કોઈ પણ વર્ષમાં નહીં થયા હોય. કેમ જે આજથી 5-10 વર્ષ પહેલા તો લગભગ હરિભગતને એવું જ મનાતું હતું કે ચાંદ્રાયણ થાય જ નહીં એમ. અરે કોકની ક્યાં વાત કરું છું, અમને એમ રહેતું હતું કે આ વ્રત તો ભલે લખ્યું, આ તો લખવા માત્ર સત્સંગ જીવનમાં લખ્યું છે, પણ આવું થોડું થાય આપણેથી, આટકોળિયા જ ખાવાનું મરી જ જાય ને, આવું જ કાંઈ થતું છે. પણ અત્યારે 80-80 વર્ષના ભાભાઈ પણ ચાંદ્રાયણ આરામથી કરે છે, થાય છે, શાસ્ત્રમાં લખ્યું છે, એ બધું આપણાથી થાય છે. પણ આપણે મનોમન એવું માની જ લીધું કે આપણાથી ન થાય, પછી ક્યાંથી થાય. એક જણને મેં કહ્યું કે તમે ભણો, તારે કે મને ન આવડે. મેં કહ્યું કોઈએ કીધું કે તમારી મેળે, તો મારી મેળે નક્કી કર્યું છે કે મને ન આવડે. હવે એને નક્કી કર્યું પોતે મને આ ન આવડે, પછી એને આવડે ક્યાંથી એ કહો.
માણસના મગજમાં એક વાત રહેવી જોઈએ કે નો શું આવડે, નો શું થાય, નો શું પડે, તો પડે. ચાંદ્રાયણ નો કેમ થાય? તો તરત થાય. ભગવાનની આજ્ઞા નો કેમ પડે? તો તરત પડે. અને મનમાં નક્કી કરી રાખ્યું હોય કે આપણાથી ન થાય તો પૂરું નો જ થાય. ઘણા એવું નક્કી કરી રાખ્યું છે કે આપણાથી ધર્મ ન પડે. મને એ આશ્ચર્ય થાય છે, એણે જો એવું જ નક્કી કર્યું છે કે આપણાથી ધર્મ ન પડે તો હારોહારી એવું નક્કી તદ્દન અંતરમાં હશે જ આપણે ધામમાં ન જવાય એમ. નક્કી તો હોય જ ને, કારણ કે ધર્મ પડતો નથી એ વાત એને નક્કી છે કે આપણાથી આ કાંઈ પડે એમ છે નહીં. એક વાત નક્કી કરી તો હારોહારી એ નક્કી તો કર્યું હશે ને કે આપણાથી ત્યાં જવાય તો નહીં જ. પછી મનમાં કહેતો છે કે મહારાજ લઈ જાય જવાય. અને જ્યારે જ્યારે શાસ્ત્રમાં એમ આવે કે આમ કરતો નથી અને મહારાજ લઈ જતા નથી ત્યારે બિચારો બેઠો મોઠો મૂંઝાય ત્યારે મારું શું થશે. માટે ભગવાનની આજ્ઞા ન શું કામ પડે એવી હિંમત રાખી અને આજ્ઞા પાળવા સાવધાન થવું. બધી આજ્ઞા પડે ન પડે એવું નથી, ખબરદાર રહેવું જોઈએ. અને જ્યારે ભગવાનનો ભક્ત આજ્ઞા પાળવા માંડે ત્યારે એની અડખે પડખેનું તમામ સર્કલ આજ્ઞા પાળનારું એને મળે અને પછી તો એને એટલી બધી સહાય થઈ જાય છે આજ્ઞા પાળવામાં કે એને સુખે આજ્ઞા પડે. હા, કઠણ પડે, પણ પ્રાથમિક સ્થિતિમાં કઠણ પડે છે. નથી પડતું એવું હાવ નથી, પણ પ્રથમ પ્રથમ એને એક બે વર્ષ કઠણ પડે, પછી એને એવા બધા જોગ મળી જાય કે એને સુખેથી આજ્ઞા પડે. માટે આજ્ઞા પાળ્યા વગર મોટેપ નથી, સુખ નથી, એ સિદ્ધાંત શબ્દો છે. એને કોઈ દિવસ ગૌણ પડવા દેવા નહીં હૃદયની માન્યતામાં. આજ્ઞા પાળીએ તો જ સુખ મળે આવું પોતે નક્કી કરી રાખવું, એ ફગવા ન દેવું તો આજ્ઞા પડે. મોટું થવાનું હોય મનમાં તો હરિ વચનમાં હંમેશા રહે, નિષ્કુળાનંદ કહે ન લોપીએ, વાલમનું વચન કહે. જો મોટું થવાની ઈચ્છા હોય તો સ્વામી કહે છે કે ધ્યાન દો, વચન પકડો ભગવાનના. જો ઈચ્છા હોય તો સ્વામી બોલે છે કે વાલમ ના વચન માં રહીએ. આપણે જો પરમાત્માને વાલમ માન્યા હોય, વાલા માન્યા હોય તો એ ભગવાન કહે એમ આપણાથી કેમ ન થાય? આપણો ઈષ્ટદેવ આપણને એમ કહેતો હોય કે મારા આશ્રિતો તમે આમ રહેજો, તમે આમ કરજો, આપણે કેમ ન કરો? મારા આશ્રિતો તમે વહેલા ઉઠજો, શું કામ હોઈ રહેવું દીવું યહુદી કહો. અને સોઈ રહેવાથી ફાયદો શું એ કહો? વહેલા ઉઠવાથી ભગવાનની આજ્ઞા પડે, વળી શાંતિથી પૂજા થાય, વળી મંગળા આરતીના દર્શને જવાય, વળી મંગળા પછી કથા થાય એમાં બેહાય. કથા આપણી વાટ જોવે. આપણે ઉઠીને 8 વાગે આવીએ તો કથા આપણે હારું 8 વાગ્યા સુધી ઊભી રહે. માણસને બાર ગામ જવું હોય ને સવારે ST 5 વાગે આવતી હોય તો કેવો 4:45 બેસી જાય. કાં બાર ગામ જવું છે એટલે તો અક્ષરધામમાં જવું હોય તો એનો વહેલો ઉઠી જાય, હા શું કેજો. અને બહુ જો જીવના તળિયે જોવો ને તો એમ લાગે કે આને જવું જ નથી. નિષ્કુળાન સ્વામી કહે છે નિર્ભાગી નરને નથી જવું પ્રભુજીની પાસળે, આગળ આવશે, આને જવું જ નથી લ્યો. અને જો જવું હોય બરાબર ધ્યાન દો, જો જવું જ હોય ધામમાં તો શિષ્યપત્રી શું કામ લોપીએ છીએ? આ પૂછું જ તમને બધાય, આપણે શિક્ષાપત્રી શું કામ લોપીએ છીએ કો? માટે આમ બહુ જવો તો નહીં જવું એવું લાગે, આમ જોઈ જવો જોઈએ. ખરેખર જો માણસને બારી ગામ જવું જ હોય. અને હું એક તમને વાત કહું, આપણે બારે ગામ જવું હોય, હવે ટાઈમે ત્યાં પહોંચી જવું હોય, કેટલે સાંજ સુધીમાં આપણે બારે ગામ પહોંચી જવું છે, તમને નાનો એવો દાખલો દઉં, ચાલો અહીંથી ગઢડે જવું છે, સાંજે ગઢડે આપણે ખાસ મીટિંગ છે ને અવશ્ય એમાં આપણી હાજરી હોવી જોઈએ, ને પણ પહોંચવું જોઈએ, તો આપણે અહીં સવારના તૈયાર થાય. સવારે એક બસ જાય છે 6 વાગે, આપણે હવા 6 વાગે પહોંચ્યા ને 10 વાગી, પછી બીજી જાય છે 12 વાગે, એ બીજી ચૂક્યા, પછી ત્રીજી જાય છે 2 વાગે, એ ચૂક્યા, અને પછી એવડો એ ચૂકે તો સાચું કહેજો કેવો કહેવાય. એ પછી એ 2 વાગ્યાની ચૂક્યો ને પછી છેલ્લી એક જાય છે 5 વાગ્યા, કમસે કમ એને 6 એ ત્યાં અવશ્ય એને ટાઈમે પોગાડે એમ છે, અને એ 5 વાગ્યાની એવડો એ ચૂકી જાય તો એ મૂર્ખ કેવો એ મને કહો. હવે એનો સિદ્ધાંત કહો કે આપણે અનંત જન્મ લીધા, બધાએ જન્મમાં ચૂક્યા, માતાના દૂધને કેટલું આપણે ધાવ્યા, તો મહારાજે એમ કહ્યું કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું ધાવ્યા, એટલું તો દૂધ ધાવી ગયા, તો જન્મ કેટલા લીધા છે, કેટલા 84 લાખના ફેરા ફેર્યા છીએ એનું કોઈ માપ નથી. ત્યારે તો ભગવાને એવું કહ્યું કે જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધીને પેટ એણે જન્મ લીધેલો છે, બધાને દૂધને એ ધાવ્યો છે, અને જેટલી સ્ત્રીઓ છે એ બધીને પાછી પોતાની સ્ત્રી કરેલી છે, એટલી વાર જીવ અડલ બડલ થઈ ગયા. ખાસ ધ્યાન દો, હું એક વાત કહેવા માંગુ છું, તમારી દ્રષ્ટિ પહોંચે તો. જીવ કેટલા છે એની કોઈ ગણતરી નથી, કોઈ ગણતરી નથી. અરે એમ કહેવાય છે કે આ અંગૂઠાના ભાગમાં જેટલા જીવ રહે છે, આ અંગૂઠાના એક ભાગમાંથી એમ કે જીવ કાઢ્યા હોય અંગૂઠાના, તો આખું બ્રહ્માંડ ભરાઈ જાય, એટલા જીવ છે. શ્રીજી મહારાજે દાખલો દીધો છે વાતુમાં, જીવ કેટલા છે એમ. ત્યારે એમ કહ્યું, મોટું તળાવ હોય, પછી એ તળાવ બહુ વરસાદ વરસવાથી આમ બુરાઈ ગયું હોય ગળામણું, અને માલિકર બધો કાંપ ભરાઈ ગયો, પછી એ બધું રાબડું હોય, પછી એ રાબડમાં જઈને ભેંસ બેહે, ભેંસ બેહે ત્યારે ઓલું બધું રાબડું આઘું જાય, પછી ભેંસ ઊભી થાય તો રાબડું ભેગું થાય. આવું એક હાદું ખેડું નહીં સમજાય એવું દષ્ટાંત મોટા સાધુ આપ્યો. એવી રીતે જેમ ભેંસ બે તો રાબડું આઘું જાય ને ભેંસ ઊભી થાય રાબડું હારું થાય, એમ માણસ હરે ફરે છે ત્યારે જીવ આમ આઘા પાછા થાય છે. આ બધા જીવ જ છે, અખંડ કોઈ જગ્યા જીવ કે ખાલી નથી, એટલા જીવ છે. એક વાત, હવે બીજી વાત કહું છું, કે આટલા બધા જીવ છે તે બધાય જીવો એકાબીજીની સ્ત્રી ને એકાબીજીના ધણી થઈ ગયા છે. અનંત બ્રહ્માંડના જીવ એકાબીજીના ધણી ને એકાબીજીના મા બાપ ને એકાબીજીની સ્ત્રી થઈ ગયેલા છે. હવે તમે હિસાબ કરો કેટલા જન્મ એને લીધા છે, કેટલી વાર લખ ચોરાશી ફરી આવ્યો છે, કેટલી વાર જમપુરીમાં જઈને માર ખાયો છે, કેટલી વાર એ મોટો રાજા દેવતા ધનવાન કવિ ગુણી પંડિત જ્ઞાની થઈ ગયો છે. વિચાર કરો, નહીતર થોડા ઘણા જીવ હોય તો એકાબીજીના મા બાપ ને સ્ત્રી થઈ જાય, કેમ જે થોડાક છે એટલે વારો આવી જાય, થોડાક જીવ હોય તો વારો આવી જાય, પણ આટલા બધા જીવ તેમ છતાં એકાબીજાના મા બાપને સ્ત્રી થઈ ગયા છે, ત્યારે એ તમને મનાઈ જાય કે સાચી વાત છે, સમુદ્ર એક સમુદ્ર જેટલું પાણી તો ધાવી જ ગયો હોય, તારે જ આ બધું ફરી હેરફાર થઈ જાય. વળી એ દૂધ તો ફક્ત જરાયુજમાં જ છે, એ અમુક જાતિમાં જ, અંડજમાં દૂધ ધાવન ના આવે, ઉદ્ભિજમાં નહીં, સ્વેદજમાં એ નહીં, જરાયુજ જાતિમાં એ અમુક જાતિમાં જ દૂધ ધાવવાનું હોય છે જીવને, બાકી બીજા જન્મમાં દૂધ હોય નહીં. અમુક જાતિમાં દૂધ ધાવવાનું આવે છે, તોય આટલું બધું દૂધ ધાવી ગયો માટે વિચાર કરો કેટલી વાર બસ ચૂક્યા. હું એ કહેવા માંગુ છું. અને હજી એ આમ નજર ફેરવીને જોઈને તો એમ લાગે કે ચૂકવાના જ ધંધા કરે. આ ફેરે એ ચૂકશે ગમે એમ કરીને. ઘણો માણસ તૈયાર થઈને જતો હોય ને બરોબર બસ નો ટાઈમ થાય ને બીજા માણસ કે હવે તૈયાર થાય હું માથું વળવળ કરે છે. પછી ખી જાય તેમ કે તારી માં વહી જાય હવે જાને પણ આવડો પાટલું ને ચડાવે એને ઇન્સર્ટ કરે પછી આભલે ઉભો રહીને ભીસા વળે ત્યાં ટાણું થઈ જાય. એમ આવડો આ જીવ ઘડીક સ્ત્રીને અર્થે બિચારો આયુષ ખોવે ને ઘડીક ઘર સારું કરે ઘડીક પેઢીનો ધંધો પોળો કરે એ કરી રહેતા ઘડીક નવરો થાય તો હુવે વળી નવરો થાય તો ઘડીક ખાવામાં દાડો કાઢે. ખાતો ન હોય હૂતો ન હોય તો પાંચ જણા ભેગા થઈને ગપ્પા મારે. સાચું કહેજો કે ચૂકવા સિવાયની બીજી તમને કોઈ વાત લાગે છે? ચૂકવાના જ ધંધો કરે છે. અને હજી ચૂકશે એની દશા શું થશે વિચાર કરો. માટે સાવધાન થવું. આ ફેરે ન ચૂકી જવાય. ભલે અનંત વાર હું કહું ચૂક્યા, ભલે ચૂક્યા, ભલે જેટલા જીવ છે એ તમામને સ્ત્રી કરીને માં કરીને બાપ કર્યા ને છોકરા કર્યા બધું ભલે કર્યું પણ હવે ન થાય એવી કોઈ તૈયારી ખરી? હવે કાંઈ પણ ડખો ન થાય અને સીધા જ ભગવાનના ધામમાં સેવામાં રહી જવાય આવી સાવધાની વાળા થવું કે ન થવું એ ખબર પડે હવે બીજાને કે આ તૈયાર થયો છે હવે આ હવે માને ઉદરે નહીં આવે. અને એ ખબર પડે કે આ 10 જન્મ તો આવશે હામું જોઈતા નો ખબર પડે એના લખણ દેખાતા હોય કે નહીં તૈયાર થયો હોય એય દેખાતો હોય અને નથી તૈયાર થયેલા એ દેખાતા હોય. માટે એ વિચારવું. પણ એટલી વાત ખરી કોઈને કહેવાય નહીં કે તમે ધામમાં નહીં જાઓ. કેમ છે ઉદ્ધવ સંપ્રદાયનો એ નિયમ છે. ગ્રહસ્થને કોઈ દી એમ ન કહેવાય કે તમે ધામમાં નહીં જાઓ અને સાધુને કોઈ દી એમ ન કહેવાય કે તમારા વાસના છે ઝઘડો જ થાય. સાધુ થયો હોય ને વાસના ન હોય અને સત્સંગી થયો હોય હું મોક્ષ જ થઈ જાય. કારણ શું છે કે સંપ્રદાયના ગ્રંથમાં અતિશય મહિમા લખ્યો છે. અતિશય મહિમા લખ્યો છે પણ એ મહિમાને માણસ સવળો વિચારતા નથી એટલે મહિમા જાણવાથી આજ્ઞા પાળવા મંડાય અને બદલે મહિમાને એવી રીતે સમજે છે કે મહિમા સમજવાથી માણસ આજ્ઞા મૂકી દે. મહિમાને એવી રીતે સમજે ભગવાનનો ભક્ત કે જેમ જેમ ભગવાનનો મહિમા એને વધુ વધુ સમજાય એમ એને આજ્ઞા વધારે વધારે પડે. અહો આવા મોટા ભગવાન આવા ભગવાન તો એની આજ્ઞા કેમ ન પાળવી એમ મનમાં થવું જોઈએ ને. એ મહિમા સમજવાની સાચી રીત છે. આ તો એવો મહિમા સમજે ગેલાની ઉપરથી પંખી ઉડીને જાય એનું કલ્યાણ તો મારું જ થાય જ ને. આ મહિમા સમજો. પણ વાસ્તવિકમાં એમ લેવું જોઈએ કે જે ગેલામાં ભગવાન નાયા એ ગેલાનો આટલો મહિમા તો એ ભગવાન કેવા મોટા. અને એવા મોટા ભગવાન એની મને ઉપાસના ને એની કંઠે એની ભગવાને રાજી થઈને અમને જે આજ્ઞા કરી છે તે અમે ન પાળીએ એમ મહિમા લે શું વાંધો છે? મહિમા સમજવાનો જ ઊંધો અને વાસના વાળાને બધું ઊંધું સમજાય એને એની વાસના ઢહડીને એને એ પ્રમાણે સમજાવે. એના મગજમાં વાસના બેઠી હોય ને એ શાસ્ત્રનો અર્થ પણ એને અવળા જ કરીને સમજાવે. એ ગરીબ ભગત મને મળ્યા મને કે સ્વામી ફર્સ્ટ ક્લાસ થાળ બનાવો. મેં શું બનાવું છું તો કે દૂધપાક બનાવો માલપુડા બનાવો અને હું ઘરેથી ઓલું ખાના ખાના વાળું લાવું એમાં ઇડલી બનાવો. એ શું આવે તો કે એ આવે મને કે. મેં કીધું એ મને જ ખબર તો કે એવા ઢોકળા આવે એ બધું ખાના ખાના વાળું લેવો. તે મેં કીધું આ મને નહીં ફાવે તો કે આમાં છે ને આ શણિયાનો લોટ આટલો સોખાનો લોટ આટલો આમ નાખો ને પછી આમ થાય. મેં કીધું મારે કાંઈ કરવું નથી, મેં કીધું દૂધ પાકનું અમારે નિયમ છે અને માલપુડાની માથાકૂટ કરવી નથી. તો મને કે તમારે નિયમ છે ને અમારે ક્યાં દૂધ પાક કરો. મેં કીધું તમે જમશો તો કે આમ જમે નહીં જમી તોય જમશો. તો કે ઠાકોરજી જમે ને, ઠાકોરજી થોડો નિયમ છે એ વાત સાચી. ઠાકોરજીનું કીધું એટલે મારે દૂધ પાક કરવો પડ્યો. પછી મને કે તમે થાળ હારો કરતા નથી. મેં પણ શું કરવું? તારે કહે છે થાળ હારો કરવો જોઈએ. મેં કેવી રીતે? તારે કે ભગવાને વસના વ્રતમાં કીધું છે. શું કીધું છે? ત્યારે કે જે પોતાને મનમાં ખાવાની ઈચ્છા થાય એવા પદાર્થ ભગવાનને માટે કરવા. આપણને દૂધ પાક ભાવતો હોય તો દૂધ પાક કરવો, માલપુડા કરવા. મેં એવું વચનામતમાં છે? તા કે હા, વચનામતમાં એવું લખ્યું છે એટલે કહું છું તમને. મેં કીધું કયા વચનામતમાં? તા કે એ મને ખબર નથી, એક વચનામતમાં છે કરું. મેં કહ્યું મને ખબર છે. મને કે કયા વચનામતમાં? અંતના ટીવીમાં. બસ ત્યાંને મને કે. મેં પણ તમે કોઈ એમ નથી. મને કે કેમ છે? મેં કહ્યું એ તો મહારાજે માનસીની વાત કરી છે અને એમાં મહારાજે એમ કહ્યું કે પોતાના મનમાં જે પદાર્થ ખાવાને ભાવતા હોય તેવા ભગવાનને અર્થે ચિંતવવા, એટલે ભગવાનમાં હેત થાય. પોતાને માનો બટાકાનું શાક ન ભાવતું હોય ને પછી માનસી ભગવાનને બટાકાનું ધરાવતો હોય તેને ભગવાનને જમાડવામાં બહુ સુખ ન આવે, મનમાં એમ થયા કરે કે આ નથી સારું એમ. પણ એને પરવળનું ખૂબ ભાવતું હોય પછી ભગવાનને માનસી પરવળનું ધરાવે તો એને સુખ આવે, ભગવાન કેવું સરસ પરવળનું શાક છે તમે જમો. એટલે માનસીમાં પોતાને જેવા પદાર્થ ખાવાના ગમતા હોય એવા પદાર્થ ભગવાનને અર્થે ચિંતવવા ધરાવવા. મેં કીધું એ પ્રત્યક્ષમાં ક્યાં તમે લઈને આવ્યા? એટલે હું એ કહેવા માંગુ છું કે વાસના વાળાને શાસ્ત્ર પણ પોતાની બુદ્ધિ પ્રમાણે સમજાય છે. શાસ્ત્રમાંથી એ અર્થ એવો જ કાઢે કે એની વાસનાનું જેમાં પોષણ થતું હોય. માટે ભગવાનના ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા માટે પરમાત્માની આજ્ઞામાં ખબરદાર થઈને રહે. વચને કરી છે વર્ણાશ્રમ જે, વચને કરી છે ત્યાગી ગૃહી ધર્મ જે, વચને કરી છે કર્મ અકર્મ જે. ભગવાનના વચનમાં રહેવાથી વર્ણાશ્રમ ધર્મ છે. ભગવાનની આજ્ઞાને મૂકી દો તો વર્ણાશ્રમ ક્યાં ઉભો રહે? ત્યાગી અને ગ્રોહી કોણ? જો તમે પરમાત્માની આજ્ઞા ન પાળો તો ત્યાગી અને ગ્રોહી કોણ? કોને ત્યાગી કહેશો ને કોને ગ્રોહી કહેશો? આને ત્યાગી કહેવાય આને ગ્રહસ્થ કહેવાય. તે પણ ભગવાનની આજ્ઞા છે એટલે કહેવાય ને, નહીતર કેમ કહેવાય? ત્યાગી હોય એને ભગવા લુગડા રાખવા, ત્યાગીને ભગવા કપડાં પહેરવા જોઈએ એટલે ખબર પડે કે ત્યાગી. ત્યાગીને આજ્ઞા છે. પણ ત્યાગી લાલ પીળો રૂમાલ કેડે બાંધીને આટા મારતો હોય ખબર કેમ પડે કે આ તદરૂપાનંદ છે? આપણને એમ થાય ગણેશભાઈ તમારું નામ કે તળસીભાઈ, બોલો કે હું તદરૂપાનંદ સ્વામી શીખે છે. ખબર નહીં ભાઈ, ધોત્યું પહેરો ને ઉપર લુગડું ઓઢો તો એ ખબર પડે ને તમે સ્વામી છો. હે, માથે કદાચ મુંડો હોય તો આપણને એમ થાય કે એના બાપા બાપા ધામ યાદ કરાવ્યો હોય કે મુંડો થોડું એકલું નિશાન છે. લ્યો તો પછી આ સભામાં ઘણા મુંડન વાળા છે કે સાધુ કહેવાય. માટે આજ્ઞામાં રહેવાથી ત્યાગી અને સાધુ કહેવાય છે. વચને કરી છે ત્યાગી ગૃહી ધર્મ જે, વચને કરી છે કર્મ અકર્મ જે, એહ જાણવો જન્મને મર્મ જે, મર્મ એમ જન જાણીને રહેવું વચનમાં હે વળગી, વચન લોપી જાણે સુખ લેશો એવી અવિદ્યા કરવી અળગી. વચન લોપ્યા પછી પણ અમને સુખ મળશે. અમે ભલે આજ્ઞા નથી પાળતા તોય અમને ભગવાનનું ધામ મળશે. આવી જે હૃદયમાં ભાવના છે એને અવિદ્યા કહેવાય.
સ્વામી કહે છે એવી અવિદ્યાને આઘી કરી અને આગીને મરે છે. માણસ હંમેશા એવો વિચાર કરે કે જે વિચાર પોતાને પરમાત્માની આજ્ઞા પાળવામાં પુષ્ટિદાયક થાય. માણસ એવી સમજણ સેવે કે જે સમજણ પોતાને ધર્મ પળાવવામાં સહાયક બને, ધર્મ મુકાવવામાં સહાયક બને એવી સમજણ ન શીખવી, એવો વિચાર પણ ન કરવો હૃદયમાં, અને એવા હડેલની વાત ન સાંભળવી કે જેની વાત સાંભળતા આપણે ધર્મ નિયમમાંથી થોડાક પાછા પડી, તપમાંથી, વ્રતમાંથી, ધ્યાનમાંથી, ભજનમાંથી, નિવૃત્તિમાંથી, ભગવાન પાસે જવાના જે સાધન છે એમાંથી આપણે ઉતરી જઈ એવાની વાત ન સાંભળી. હું સાંભળીને કામ છું, પાછા પડી એવું શું કામ કરવું જોઈએ? શાસ્ત્રમાં તો એમ લખ્યું છે કે શાસ્ત્ર વિધિ મુસ્તૃત્ય વર્તતે કામકારત ન સ સિદ્ધિમ મવાપનોતી ન સુખમ ન પરમ ગતિ, એમ લખ્યું છે કે જે શાસ્ત્ર વિધિને છોડીને માણસ વર્તે છે વાસનાથી ખેંચાઈને, ન સ સિદ્ધિમ વાપનોતી, તે કોઈ પણ સિદ્ધિ પામતો નથી. અને મહારાજે વટનાવતમાં પણ કહ્યું, મહારાજ કે અને ધર્મને જે મૂકી દે છે તેને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એમાંથી એકની સિદ્ધિ થતી નથી. અને ભગવાન ત્યાં સુધી બોલ્યા કે ધર્મનો ત્યાગ કરીને જે ભગવાનને પામવા ઈચ્છે છે, ધર્મને છોડીને જે ભવસાગર તરવા ઈચ્છે છે, એ તો માથે પાણો લઈને સમુદ્ર તરવાની ઈચ્છા રાખે એવો જાણવો. કહો જોઈ હવે, મહારાજ આવું કહે છે મધ્યના 35માં નંબર આપું, વળી તમને એમ થાય કે આવું ક્યાંય છે? ધર્મનો ત્યાગ કરીને આજ્ઞા નથી પાળતો, સોડે ધાડે લોપી છે બધી આજ્ઞા, અને વળી એમ કેવું છે કે અમે અક્ષરધામમાં પહોંચી ગયેલા છીએ, અક્ષરધામમાં જઈશું. મહારાજ કે એવો મૂર્ખો છે કે માથે મોટો શિલા લઈને, મોટો પથ્થર લઈને સમુદ્ર તરવા ઈચ્છે છે. એને એવો મૂર્ખ મનમાં આપણે માનવો, એને કહેવું નહીં કે તમે મૂર્ખમાં શિરોમણી છો એમ, પણ મનમાં સમજી લેવું કે મધ્યના 35માં જે મહારાજે મૂર્ખનું લેબલ આપ્યું છે એ આ પોતે મૂર્તિમાન દર્શન થયા, એમ સમજીને એનથી આઘું રહેવું, કરવું નહીં કાંઈ. સંપ્રદાયની રીતે, સંપ્રદાયની મર્યાદા, ભગવાન સ્વામિનારાયણના વચન, એ પ્રમાણે આપણે રહેવું નથી. અને વળે દાદાગીરી કરવી છે, એ કેમ મેળમાં આવે? આપણા પૂર્વના ભક્તો જુઓ, આપણા નંદ સાધુ જુઓ, આપણા શ્રીજી મહારાજ વખતના એ ભગવદ્ ભક્તોને જુઓ, એની વાતો સાંભળો કેવા હતા, એણે કેવી રીતે જીવન જીવા. ભગવાનની આજ્ઞા એટલે આજ્ઞા, ફેર નહીં કોઈ દિવસ. દેવળિયા ગામમાં એક ગરાસણી બાઈ હતા. ભગવાને એ બાઈને એમ કહ્યું કે તમે આજથી અન્ન જળ કાંઈ જમશો નહીં, ના પાડી, અન્ન જળની ચોખી ના પાડી. પછી એ બાઈ જીવાય ત્યાં સુધી અન્ન જળ જીમ્યા નહીં. બહુ આશ્ચર્યકારી વાત છે, મોટા સાધુએ લખી છે. છપૈયાની યાત્રા કરી આવ્યા અને મહામુક્ત હતા અને કાંઈ ન થયું. આ ભગવાનની આજ્ઞાના પ્રતાપે એને કાંઈ વાંધો ન આવ્યો. કહો માટે ભગવાન કે એમ કરવું? મહારાજ ઊંઝા ગયેલા, ઊંઝામાં ઉદય કુંવરબાઈ કરીને ભગવાનના ભક્તો થઈ ગયા, બહુ સારા ભક્તો. એણે મહારાજને એમ કહ્યું કે મહારાજ આજ મારે ઘેર તમને જમાડવા છે, માટે મારે ઘેરે પધારો. એટલે ભગવાન ઉદયકુંવરબાઈને ત્યાં થાળ જમવા જઈશ. પછી મહારાજ બહાર બેઠા અને બાઈ પોતે થાળ કરવા માંડ્યા. થાળ કરતા કરતા વાર બહુ લાગી. ત્યારે મહારાજ કહે છે કે ઉદયકુંવર શું કરે? તો કે મહારાજ થાળ કરું છું. અરે પણ આટલી બધી વાર? તો કે મહારાજ વાર તો લાગે ને, થાળ હારો કરવો જોઈએ. તો મહારાજ કે રોજ રસોઈમાં તારે આટલી વાર લાગે? તો કે હા મહારાજ, રસોડું આટલું જ તે વાર લાગે. મહારાજ કે આટલું બધું રોહડામાં રોહડામાં ઠામડા ખખડાવ્યા કર, ત્યારે તું માળા ભજન ક્યારે કર? તો કે મહારાજ એ પછી થાય એટલું કરી. મહારાજ કે આ ખાવા પીવામાં જિંદગી ખોવાની છે?
માટે હું કહું એમ કર, મહારાજ હું કેમ કરું? મહારાજ કે આજથી રોજ એક શિંગોડું ખાઈને રહેજે. એક શિંગોડું ખાઈને રહેવાય તો કે હું કહું છું ને મારા વચને રહેજે. પછી તે દિવસથી ઉદય કુંવરભાઈએ રાંધવાનું કાંઈ નહીં કરવાનું, એક શિંગોડું ખાય રોજ. તે જીવાય ત્યાં સુધી એક શિંગોડું ખાઈને રહ્યા. લ્યો, ભગવાનની આજ્ઞામાં આ દૈવત છે. આપણાથી ન થાય, વાત સાચી, પણ ભગવાન કહે છે એટલે થાય. ભગવાન કહે તમારે આમ કરવું અને આપણે એમ માનીને કરી, ભગવાને કીધું છે એટલે કરવું, તો પછી ભગવાન આપણને એવું બળ આપે, આપણને એવો આગળ રસ્તો કરી આપે કે ભગવાનની આજ્ઞા આપણાથી પડે. પણ આપણે મોરથી જ માંડવાડ કરી કે ન થાય તે ક્યાંથી મેળાવે? અને ભગવાનની આજ્ઞા પાડ્યા વગર કોઈ પણ વાતની સિદ્ધિ થતી નથી, તે ના પાડે છે. ન વાપનોતી સિદ્ધિમ, સિદ્ધિ મળતી નથી. વળી કહે છે ન સુખમ, ભગવાનની આજ્ઞા ઉલ્લંઘન કરે છે એને સુખ મળતું નથી. વળી ન પરામગતિ, અને એને મોક્ષ પણ મળતો નથી. આ શાસ્ત્રના વચન છે. વળી એમ કહ્યું, શ્રુતિ સ્મૃતિર મમેવ આજ્ઞા યસ્તામ ઉલ્લંઘ્ય વર્તતે આજ્ઞા ભંગી મમ દ્વેષી સ મદ ભક્તો નવૈ ધરે. હે ધરા દેવી, સાંભળો, કે શ્રુતિ અને સ્મૃતિ એ જ મારી આજ્ઞા છે, સદાચાર એ મારી આજ્ઞા છે. યસ્તામ ઉલ્લંઘ્ય વર્તતે, જે તે આજ્ઞાને ઉલ્લંઘીને વર્તે છે તે આજ્ઞાભંગી, તે આજ્ઞાભંગી પુરુષ કહેવાય. કહેતા એણે પરમાત્માની આજ્ઞાને છોડી દીધેલી કહેવાય. હવે મમ દ્વેષી, મારી આજ્ઞાને તોડનારો, મારા વચનનો લોપ કરનારો એ મારો દ્વેષી છે. શબ્દો વિચારજો, તે મારો દ્વેષી છે. ભગવાન બોલે છે આવું, મમ દ્વેષી, એ મારો દ્વેષી છે. વળી એટલું જ કીધું હતું હારું હતું, એમ કીધું સ મદ ભક્તો નવે, તે મારો ભક્ત નથી જ. લ્યો, માટે ભગવાનના ભક્ત થવું હોય એને એકડો ઘૂંટવો મહારાજની આજ્ઞા એકડો છે, એ પ્રમાણે રહેવું. બહુ સુખ થશે, પાળવા માંડીએ એટલું સુખ થાય. પાળવું નથી અને સુખી થવું છે, સુખ ક્યાંથી થશે વિચાર કરો. માટે ભગવાનના દ્વેષી ન થવું, ભગવાનના ભક્ત રહેવું, ભક્તમાંથી આળસી ન જવું. વળી કહે છે, વચને કરી છે કર્મ અકર્મ જે એહ જાણવો જન્મને મર્મ જે મર્મ એમ જન જાણીને રહેવું વચન માહે વાલગી વચન લોપી જાણે સુખ લેશો એવી અવિદ્યા કરવી અળગે. એને અવિદ્યા કહી છે, એને વિદ્યા ન કહેવાય. આજ્ઞા લોપ્યા પછી આપણે મનમાં એવી ભાવના રાખીએ છીએ કે અમને સુખ મળે, એ ખરેખર અવિદ્યા છે, એ મૂર્ખાઈ છે. હા, એક વાત ચોક્કસ કહું કે આપણાથી કોઈ આજ્ઞા કદાચ નથી પડતી, તો ભગવાનને હાથ જોડો, નીતરતે નેત્રે નારાયણની પ્રાર્થના કરો, મહારાજ હું તમારો દ્રોહી છું, તમારો આજ્ઞા ભંગ કરનારો છું, હું એટલો નિર્બળ છું, હું અધમ છું, તમે અધમ ઉદાહરણ છો, મોક્ષ તમે કરો તો થાય એમ છે, એમ કહો. ભગવાનને જ કહો એમ નહીં, સંતોને ભક્તોને એમ કહો કે આટલી આજ્ઞા લોપીએ છીએ, ભગવાન કરે ખરા. પણ જીવને એવી ટેવ છે ને, આજ્ઞા બધી નજરો નજર લોપે. અને જો તમે એને એમ કહો કે આ આજ્ઞા તમે લોપો છો, ભગવાન તમારા પર રાજી કેમ થશે ને, તમારો મોક્ષ કેમ થશે, તો એ ધાડ લઈને એમ કે મોક્ષ એને ન થાય, એમ જ બોલે. કાં તો એમ હોય કે થઈ ગયો, કારણ કે ખાવાનું મળે સારું સારું ને સુવાનું મળે, એટલે મોક્ષ થઈ ગયો. આગળ સ્વામી કહે છે, મર માણે આજ મોજને, પણ પડશે ખબર તજે તનને. શરીર છોડશે તો ખબર પડશે હું થયું એમ. હકીકતમાં માણસને દંભ કરવાની ભાવ ટેવ છે. હૃદય તો એનું એ કબૂલ કરતું હોય, કારણ કે જ્ઞાની માણસ હોય, સમજણા હોય, એને ખબર ન હોય કે મોક્ષ આમ ન થાય એમ. એ માલિક કરતો જાણતા હોય કે આમાં હું મોક્ષ થાય, મોક્ષ થાય એવું અમે શું કરીએ છીએ મોક્ષ થાય. ક્યાં મોક્ષની રીતિ, ક્યાં ભગવાનના ભક્તના આચરણ, અને ક્યાં મારું આચરણ. ભગવાનના ભક્તના આચરણની સાથે ભગવાનના ભક્તનું આચરણ મળે નહીં તો એ ખાઈ મોક્ષ કહેવાય? ગાય હોય એને દૂધ જ આવે, હે? ગાય હોય એને દૂધ જ આવે, અને હોય ગાય અને એને દોવત કેરોસીન આવે પછી ગાય કહેવાય? જેની સાથે જેની રીત મળતી નથી, ભગવાનના ભક્તોના તમામ વચન આચરણો ભગવાનના ભક્તની સાથે મળવા જોઈએ. રાક્ષસોની સાથે આચરણ મળી જાય, અસુરની સાથે એના વિચારો, એનું વર્તન અસુરની સાથે મળતું આવે, અને પાછો એ બે ભગવાનના ભક્તની પંક્તિ. મૂર્ખા હોય એને ખબર ન પડે, બાકી જે ભગવાનનો ભગત હોય ને એને બધી ખબર પડે. એ ડાયો બધું સમજે કે આમ છે. પછી વિચારીને વિવેક કરીને પોતાના મોક્ષને અંદરથી કાઢે, નહીતર આપણો મોક્ષ તળી આવી જાય. આ અવિદ્યા છે. હું અવિદ્યા ઉપર વજન દઉં છું. વચન લોપ્યા પછી એ મનમાં એમ મનાય છે સુખ લેશું, એવી અવિદ્યા કરવી અળગી હોય તો આજથી કાઢી નાખજો. આજ્ઞા પડતી નથી એનું હૃદયમાં દુઃખ થવું જોઈએ. ભગવાનની આજ્ઞા લોપાય છે તો પેટ બળવું જોઈએ, અને એની બળતરા થતી નથી. અને હરિભગત કહેવાય છે તે ચોખ્ખી મૂર્ખાય છે. વાત હાવ સાચી તો એમ છે. અળગણ પાણી પીવાય જાય, ક્યારેક ડુંગળી લહણ વાળું ખવાય જાય, એની બળતરા નહીં લ્યો. હોટલમાં હોય જતું રહેવાય ક્યારેક, અરે ત્યાં સુધીના કરમ થઈ જાય, પરદારાનો સંગ હોય થઈ જાય તો પેટ બળે નહીં, પાછું મનમાં મુજારો ન આવે તોય મન આનંદમાં રહે. વાંધો નહીં, ભગવાનના ભગત છીન કલ્યાણ થાય છે. તારા બાપનું કપાળ ભગવાનનો ભગત, તું શેનો ભગવાનનો ભગત કહે રે? કઈ જાતનો ભગવાનનો ભગત? ભગવાનના ભગત આવા છે? એ શું ભગવાનના ભગતનું લખણ છે? માટે આજ્ઞા લોપીને હરિભગત રહેવું છે. કોઈ વાત સમજાય નહીં એવી પરિસ્થિતિ છે. માટે વિચાર કરવો, આપણે તો એવું નથી થતું ને એમ વિચાર કરવો, કેટલું ખોટું કરવું, કેટલાય દગા કરવા, કાંઈ જોવાનું જ નહીં. શિક્ષાપત્રી હાવ સગદાઈ જાય પગ તળીએ તોય જોવાનું નહીં, તોય હરિભગતમાં જ મટે નહીં લ્યો. એ હરિભગત તો ઊભો અનુભવ, હરિભગતમાંથી આળે નહીં તમારે. હરિભગત થાય ને ઘણા હરિભગત કેટલાય હરિભગતના ગળા કન્યા કરે તો એ હરિભગત હાસો પાછો. ઓલે હરિભગત જાણીને બેચારો વિશ્વાસ કરે ના, એને જ હોરી નાખે તળિયામાં લ્યો. અને પાછો એ હરિભગત આળે જ નહીં, હિસાબ બધો ઠાકોરજી માગશે શાસ્ત્ર પ્રમાણે. ખાસ અવિદ્યા કોઈ ન રાખે, ભગવાન આગળ માફી માંગો. વચન નથી પળતું એનું હૃદયમાં દુઃખ હોય એ દેખાય, અને વચન પાળવું નથી ને પાછા ઉપર જતા ડારો કરે છે ને એ જ નજરમાં આવે, એ ખબર તો પડે કે આમથા આમથા હોલા મારે, वचने इंदु अर्क फरे हरे तम करे प्रकाश वचने इंद्र वृष्टि करे मानी वचन नो मने त्रास शेष जी शिरे धरी रया 14 लोक भूमि नो भार वचने काल शक्ति करे उत्पत्ति स्थिति संहार शेष जी मस्तके 14 लोक नो भार भगवानी आज्ञा थी धारे आ काल शक्ति छे उत्पत्ति स्थिति ने संहार करे छे परमात्मा ना वचन थी वचने बांध्यो सिंधु रहे पालवीनानु पाणी वळी तेणे करे शो तुच्छ थया ए हवाद्ये सर्वे मळी वचने करीने समुद्र अमुक मर्यादा मां ज रहे छे। निष्कुळानंद स्वामी कहे छे कि मन फावे एम नथी वर्तो અને જેમ ફાવે એમ નથી જાતો એટલે શું એ ન્યૂન થયો। ઘણા માણસને એવું માનવું છે કે તમે આમ જ રહ્યો છો તમારામાં સામર્થ્ય નથી। એક જણાએ મને કહ્યું કે સત્સંગમાં શું ફરો છો, મેં કહ્યું કા, તો કે આમ પાકિસ્તાનમાં જઈને સત્સંગ કરાવો તો હાસા સાધુ, અહીંયા તો હોવ કરાવે મને કે પાકિસ્તાનમાં જઈને સત્સંગ કરાવો તો તમે હાસા આજ્ઞાકારી સાધુ કહો આજ્ઞાપાલક। મેં કહ્યું અમે આજ્ઞાપાલક નહીં, હવે તમારે શું કહેવું છે, તમે આજ્ઞાપાલક તાઈ પછી કે રાજી હવે તો પછી એમ કોત કઈ વાંધો નથી આ તમે જ કે આજ્ઞામાં રે ઈશુ ન્યૂન થઈ ગયા। એનું કહેવાનું એવું કે આપણે ગમે એમ કરીએ તો બગડીએ નહીં તો હાસા, એટલે શું એને કેવું। અમે ઋષિકેશ હતા અને ત્યાંથી બસમાં બેસીને હરિદ્વાર જતા, એમાં બસમાં એક જાડો માણસ આવ્યો એટલે એની યારે એક સાધુ વાત કરવા માંડ્યા, એ કે ક્યાંના સાધુ છો, હિન્દીમાં બોલતો હતો, કે અમે અહીંના સાધુ છીએ, કે કોણ તમારા ગુરુ, તો કે આ ગુરુ, પછી કે તમે કેમ આમ બધા સ્ત્રીથી ભાગો છો, તો કે અમારા ગુરુની એવી આજ્ઞા છે, કે તમારા ગુરુ કચ્ચા ગુરુ હે કે, અને તમે સાધુ એ કચ્ચા છો કે, અમારા ગુરુ તો કે બાયો આગળ પગ દબાવે કે તો અમારા ગુરુને વિકાર નહીં કે, અને અમારા ગુરુ લુગડા પહેરતા નથી, તમે કાચા છો અને શું કહેવું એને માટે કે છે એવા કાચા ગુરુ શું કરવાના કે પક્કા ગુરુ કરો કે। પછી મારે કેવું પડ્યું સારા મને માળા ફેરવાય ને રે માથાકૂટ ગ્રહમાં, પછી એ માથાકૂટ એની મારે શું કરે, એટલે ભગવાનની આગીને એમાં રહેવું એમાં દાંડિયા ન દેવા। ભગવાનની આજ્ઞા પાળવાથી કોઈ પણ નાનો કહેવાતો નથી, એટલું ખાસ ધ્યાન રાખવું। ઘણાના મનમાં એમ થાય છે કે આજ્ઞામાં આજ્ઞામાં રહેશું ને તો નાના રહેશું, માટે થોડી ઘણી આજ્ઞા તોડવી તો મોટા થાય એમ, ને મોટા થવાવાળું આજ્ઞા તોડે, આજ્ઞા તોડે એ મોટો હોય છે, આજ્ઞા પાળે એ મોટો હોય છે, વિચાર કરી જુઓ હૃદયમાં। વચનમાં હિ વર્તતા વણ તોડે મોટપ્ય મળે વચન વિરોધે વિમુખ નર તાપત્રય માતે હ બળે વચનમાં વર્તતા થકા વણ તોળી મોટપ મળે છે। સ્વામી કહે છે કદાચ એ મોટપ તમને બહારથી ન દેખાય પરંતુ જે પરમાત્માની આજ્ઞામાં રહે છે એના અંતરમાં એટલી બધી મોટપ ને સુખ ને શાંતિ હોય કે ન પૂછો વાત। અને વચન વિરોધી વિમુખ ન રમ, અને વચનનો વિરોધ કરનાર જે વિમુખ પુરુષ છે તે તાપત્રયમાં બળે, એ ત્રણ તાપમાં બળતો હોય, કદાચ બહારથી આપણને સારા જેવો લાગતો હોય પણ એના હૃદયમાં ત્રય તાપ હળગતા હોય, શાંતિ ન હોય એને સુખ ન હોય। વચને નિવૃત્તિ વચને પ્રવૃત્તિ વચને બધા મુક્ત કહીએ તે વચન શ્રી હરિ મુખના સુખદાયક સર્વે લહીએ। વચને નિવૃત્તિ ને વચને પ્રવૃત્તિ શાસ્ત્રમાં લખ્યું છે, અને વચને બદ્ધ અને વચને મુક્ત. તે વચન કોના? તો કે શ્રીહરિના મુખના, બીજા ત્રીજાને નહીં. એને વચને પ્રવૃત્તિ, એને વચને નિવૃત્તિ. ભગવાન કહે તું આમ કર, પછી ભગવાનની આજ્ઞા કરીને પ્રવૃત્તિ કરે તો એ નિવૃત્તિ, પણ પોતાની આજ્ઞા કરીને મંડ્યો પડે તો એ કઈ નિવૃત્તિ ન કહેવાય. અને ભગવાનના મુખના વચન એ તો તમામ સુખ દેનારા છે. એક એક વચનમાંથી ન કહેવાય એટલું સુખ મળે છે. પાળી જોવે અને ખબર પડે. એક વાત બહુ ધ્યાનમાં લ્યો, આપણા જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે દુઃખનું કારણ તપાસજો. દુઃખનું તમારે કારણ તપાસો કે મને દુઃખ આવ્યું ક્યાંથી. છેવટ તમને ખબર પડશે કે આટલી મારે ભગવાનની મરજી અહીં લોપાણી છે. ભગવાનને ન ગમે એવું મેં આટલું અહીં કર્યું એટલે આટલું મારે અત્યારે સોસવાનું થયું. જો ગમે ત્યારે જીવનમાં તમારા હૃદયમાં દુઃખ આવે કે વ્યવહારમાં દુઃખ આવે, ગમે ત્યાં દુઃખ આવે તો તમને ખબર પડે કે આટલું હું આજ્ઞા વિરુદ્ધ બોલી ગયો, એમાં આ દુઃખ આવ્યું. આટલું મારે આજ્ઞા વિરુદ્ધ જોવાઈ ગયું એટલે આ દુઃખ આવ્યું. આટલું મારે નથી સાંભળવાનું, ભગવાનની આજ્ઞા નહોતી એવું સંભળાઈ ગયું, એમાં એ દુઃખ થયું. આટલું મારે નહોતું જમવાનું એ વધારે જમાઈ ગયું, નહોતું જમવાનું એ જમાઈ ગયું. ભગવાનની આજ્ઞા બારું, ભગવાનની મરજી બન્યાનું, એમાં આ દુઃખ આવ્યું. ખબર પડશે જે માણસ પરમાત્માની આજ્ઞામાં રહે ને એને ભગવાનને જેવો આનંદ છે ને એવો આનંદ વર્તે. જેટલું દુઃખ, જેટલું ઉદાસીપણું, જેટલું કાંઈ થાય છે બધું વચન બહાર જાતા થાય છે. વચનમાં રે ને કાંઈ ન થાય. એમ સમજે સંત સાણા વર્તે છે વચન પ્રમાણ, નિષ્કુળ આનંદ તે ઉપરે સદા રાજી રહે શ્યામ સુજાણ. એમ સમજીને ડાયા સાધુ પુરુષો હંમેશાને માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહે છે અને ભગવાન એને માથે સદાય ને સદાય રાજી રહ્યા કરે. ભગવાનના ચારે હાથે અને માથે હોય. મરી જાય કોઈ આજ્ઞાકારી સંતનું વાંકું કરવા, એને દુઃખી કરવા, એનાથી વાળ વાંકો ન થાય. ભગવાનની આજ્ઞામાં રહે છે, પરમાત્માની અરજીમાં રહે છે, એને વિમુખ શું દુખવી શકતા હતા. ગુણાતીતાનંદ સ્વામી કે આકાશમાં વરસાદ વરસે, સિંહ ત્રાયડો નાખી નાખીને મરી જાય પણ કઈ મેઘની ગરજના બંધ ન થાય શું. અને વળી વળી કહે છે ગધાડાની પાટીએ વીજળી બંધ નહીં થાય. વીજળી થાય ને તો ગધાડું પાટું ઉલાળે. એમ જેને કામ ક્રોધે ને લોભે મારી ખાધા છે એ ભગવાનના સાચા સાધુનું વાંકું બોલશે કે સાચા હરિભક્તનો દ્રોહ કરશે તે ઉલટાના તો એ નરકમાં પડશે. પણ જે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે છે અને ભગવાનનું ભજન કર્યા કરે છે એનો રૂમાડો ખરો નથી. આ એ દુઃખી ક્યારે થાય? જ્યારે ભગવાનની આજ્ઞા લોપે, ભગવાનની મરજી લોપે તો એને દુઃખ આવે. ભગવાન કેમ કરે જાય એને દુખવનારો દુનિયામાં પાક્યો જ નથી કોઈ. જે સીધે સીધો રસ્તે ચાલ્યો જાય છે અને એ તો કોને નથી ખબર પડતી કે પરમાત્માને આ પ્રમાણે રહેવું ગમે છે. બધાય જાણે, ભાઈ ભાઈ બધાને ખબર પડે કે આમ રહી તો ભગવાન રાજી થાય. પોતાથી રહેવાતું નથી એની એ ખબર પડે. વચનમાં વર્તે સંત શાણા, જે શાણા એટલે ડાયા સમજણા, જે સાધુ છે તે સાધુ ભગવાનની આજ્ઞામાં રહે છે. ડાયા કોને કહેવાય? દેહ ગેહ સુખમાં જે ન બંધાણા, જે દેહ ગેહ સુખમાં જે ન લોભાણા, શરીરના અને ઘરના સુખમાં જે નથી લેવાના એને ડાયા કહેવાય. તમે કહેશો કે બહુ બોલતા આવડે, કેટલી વાતું જાણે એ ડાયા, એમ નથી. શરીરના સુખમાં અને ઘરના સુખમાં જે નથી લોભાણા એને કહેવાય ડાયા, અને એને કહેવાય સંત. પછી સંસારી હોય તોય ભલે, અને ભગવા કપડા પહેર્યા હોય તોય ભલે.
મન કર્મ વચને હરી બોલે બંધાણા જે,
મન કર્મ વચને જે પરમાત્માના વચનમાં બંધાણા છે એનું નામ કહેવાય દયા.
એવા જન જે હ તેહ મોટા ગણાણા જે,
અને એવા જે હોય તેને મોટા જાણજો, એ મોટા ગણાણા.
મોટા ગણાણા તે માનવો કર્યું ગમતો જેણે ગોવિંદ તણું, તે વિના મોટ પનવ મળે ફરી ફરી શું કહીએ ઘણું.
વારે વારે સ્વામી કે શું કેવું,
રાધાજીએ રાજે કર્યા શ્રી કૃષ્ણ કૃપા નિધાન, તેણે કરીને મોટ મળી વળી પામિયા બહુ સન્માન.
રાધાજીએ ભગવાનને રાજી કર્યા તો મોટ મળી બહુ સન્માન મળ્યું. પરમાત્માની મરજી પ્રમાણે જોઈ એ વ્રજ વનિતા વર્તી કેટલા મહાન બની ગયા. રાધાજી ભગવાનની હારો હાર બેસે એટલી એને ઉચ્ચ પદવી મળી, ભગવાનની સાથો સાથ સિંહાસનમાં. ભગવાનને જેમ રોજ વાઘા પહેરાવાના એમ રાધાજીને રોજ વાઘા પહેરાવાના. ઠાકોરજીની સાથે એની આરતી ઉતરે. અરે ભગવાન સ્વામિનારાયણ ખુદ વચનામૃતમાં એમ કે રાધાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ એનું હૃદયમાં ધ્યાન કરો, ધ્યાન રાધાજીનું ધ્યાન થાય. આટલી ઊંચી પદવી એને ભગવાન હારે એનું ધ્યાન થાય. લ્યો સાધુ એનું ધ્યાન કરે, વિરક્ત સ્ત્રીધર્મનો ત્યાગી એ ભગવાનના સંબંધે કરીને રાધાજીનું ધ્યાન કરે, કેટલી મહાન પદવી હશે. નકર સ્ત્રીને અડે નહીં સાધુ, તેનું ધ્યાન ક્યાંથી કરતો હતો? આ તો એને વાઘા પહેરાવે ને લુગડા પહેરાવે ને પગે લાગે. આટલી પદવી એને મળી, એટલી મહાનતા મળી સાથી ભગવાનને વચનમાં વર્તીને એને રાજી કર્યા, પરમાત્માને પ્રસન્ન કર્યા તો એને એ પદ મળ્યું. આપણે પ્રસન્ન કાંઈ કરવા નથી અને મુક્તિ દશા જોઈ. લ્યો ભગવાન કે એમ કરવું ઠામું કોઈ નહીં અને મોક્ષ જોઈ. વિચાર કરી જુઓ વહેલા ઉઠીને. એક ગામમાં એક ગરીબ ભગતને મેં કહ્યું કે અહીં આવો હવે તમે નીમ લ્યો, તાકે આપણે બધા નીમ છે સ્વામી એમ કહી ને મળો ત્રાહુ જોઈને બેઠો. મેં કીધું એ હમું તો જોવો તકે નીમ બધા પાળીએ જ છીએ. મેં કહ્યું હું નીમ પાળો છો? તો કે રોજ નાહી છીએ, સવારમાં કંઠી રાખી છીએ, પછી કેટલાક નીમ પાળવાના મને કે. મેં કહ્યું તો ઘણા નીમ રાખો છો. અને મને કે સત્સંગી છે, હરિભગત છે. હરિભગત ન આવી તો બરાબર. હું ઊભો થયો, મેં હાલો લ્યો પધરામણી ક્યાં ત્યાંથી. બીજા હરિભગત મને કે પણ સ્વામી એને નીમ તો આપો. મેં કીધું એને બધા નીમ છે, એકય દેવાય નહીં મને, હવે છૂટો કરો અહીંથી. બધા નીમ હોય એને વળી નીમ હું દેવાનું હોય? આવવાના અને બધા નીમ છે કે. હરિભક્ત મનમાં શું હોય કે એના બાપા બહુ હરિભગત હારા હતા ને આ કઈ કરતા નથી, થોડુંક નિયમ દે એમ બીજા ગામના એને ભલામણી કરે. સમજાય એના બાપા હારા છે પણ કીધું આ હારો થાય એમ નથી. પછી એને પાછું જો કહો તમે પણ આ કઈ પાળતા નથી, ધામમાં કેમ જવાય? નો કેમ જવાય કે ધામમાં તો મારા જ તેડી જવાના, નો હું કામ તેડી જાય? એની ઘંટી પહેરી નો કેમ તેડી જાય? લે એમ કે દાદાગીરી કરે. આમ ન કરવું. રાધાજીએ ભગવાનને રાજી કર્યા તેને મહાન પદ મળ્યું. આપણે રાજી કરીએ તો આપણે નહીં મળે. દાદા ખાચરે પરમાત્માની અનુવૃત્તિ રાખી ભગવાનની આજ્ઞામાં રહ્યા તો શાસ્ત્રમાં પાને પાને દાદો અને દાદાનો દરબાર લખાણ. વિલાયત સુધી સારા એ દેશમાં દાદા ખાચાનું નામ ભક્તો જાણે. કેમ? ભગવાનની આજ્ઞા પ્રિય. એમ આપણે દાદા ખાચરની જેમ પરમાત્માની આજ્ઞામાં જો રહીએ તો આપણને ભગવાન કેમ એવું પદ ન આપે? આપે. મહારાજને દાદા ખાચર જ ગમે ને બીજા ન ગમે એવું થોડું છે? ભગવાન તો સમદૃષ્ટિવાળા છે. આપણે આજ્ઞામાં રહીએ તો ભગવાન આપણને પણ દાદા ખાચરની જેમ પોતાનો કરીને માને, હેત કરે. જીવા ખાચરને એટલા બધા મોટા મહારાજે ના માન્યા, દાદા ખાચરને મહાન માન્યા. પ્રથમ રહ્યા હતા જીવા ખાચરના દરબારમાં, પણ દાદા ખાચરના દરબારમાં આવીને રહ્યા, ત્યાં ન રહ્યા. આગ્રહ કરે ત્યારે જાય પણ બહુ રહે નહીં. કેમ? તો કે દાદા ખાચરે ભગવાનની આજ્ઞા પાળી, અને જીવા ખાચરને પાળવી હોય પાળે, નહીં ત્યારે ના પાડે. એકવાર મહારાજ ઘેલે ને આવા ગયેલા ચોમાસાની રાત્રિ, વરસાદ વરસે, એમાં કોઈ તીર્થવાસી ઘેલાને કાંઠે ઉતરેલા ને બિચારા ત્રણ ચાર ઈંટડા મેલીને ખીચડી જેવું કરતા, ઉપરથી વરસાદ આવે એટલે ખીચડીમાં પડે ને તાપ ઓલાઈ જાય. ત્યારે મહારાજ જીવા ખાચરને કે, જીવા ખાચર, હા મહારાજ, કે આપણે અહીંયા એક ધર્મશાળા કરાવવી છે આ તીર્થવાસીઓને ઉતરવા માટે. ત્યારે જીવો ખાચર કે, મહારાજ આવા તો કેટલાય આવશે, એની સારું થોડી ધર્મશાળા કરવા બે. મહારાજ કાંઈ ન બોલ્યા. મહારાજ કે સારું. પછી દરબારમાં આવ્યા, સભા ભરાણી, દાદા ખાચર બેઠા, જીવા ખાચર આવીને બેઠા. પછી મહારાજ કે, દાદા, હા મહારાજ, આપણે તીર્થવાસીને ઉતરવા એક ધર્મશાળા કરાવવી છે. દાદા ખાચર કે, બહુ સારું મહારાજ, આ મારું ઘર છે એ ધર્મશાળા. તું ક્યાં રહેવા જઈશ? તો કે હું બેનું ભેળો રહીશ, એમાં ઉતારજો તીર્થવાસીને. પછી મહારાજ જીવા ખાચર સામું જોઈને કે, જીવા ખાચર, તમને કહ્યું હોય મેં ત્યારે તમે કેવો જવાબ આપ્યો? અને આ દાદા ખાચરને કહ્યું ત્યારે એણે કેવો જવાબ આપ્યો? એટલે એમ દાદા ખાચરના દરબારમાં રહી છે એમ કહ્યું મોઢે. માટે ભગવાનની આજ્ઞામાં રહે એના ઉપર ભગવાન રાજી થાય ને એ મહાન થાય. જો બધે સુખ સૈયામાં મૂર્તિ હોય, ભગવાન પડ્યા હોય અને પગ કોણ દાબતું હોય? દાદા ખાચર. અને આપણે ધ્યાન કરીએ સુખ સૈયાની મૂર્તિનું તો દાદા ખાચરનું ધ્યાન આવે, પગ દાબતા હોય. પણ મહારાજ પડ્યા હોય ને જીવો ખાચર પગ દાબે? દાદા ખાચર દાબતા હોય. ત્યાંથી ભગવાને કહ્યું એમ કર્યું એટલે લ્યો. માટે ભગવાનના ભક્તોએ વિચાર કરવો. મહારાજે મંદિરની વાત કરી ત્યારે જીવો ખાચર કે, હું જમીન આપું. પછી અવારમાં આવીને મહારાજને પગે લાગ્યા જીવા ખાચર. મહારાજ, તમે મંદિરની વાત કંઈ કરતા હતા, પછી કેદી મંદિર કરો છો? મહારાજ કે, વિચાર કરી તો કે હવે સામાન મગાવો કે, જીવા ખાચરની જમીનમાં મંદિર કરવાનું હતું પહેલા. પછી મહારાજ કે, મગાવી. પછી મહારાજે દાદા ઠક્કરને બોલાવીને વાત કરી કે, આપણે હવે મંદિરનો સામાન મગાવીએ અને જીવા ખાચર બહુ ઉતાવળા થાય છે. ત્યારે દાદા ઠક્કર કે, મહારાજ, જીવા ખાચરનો કાંઈ વિશ્વાસ નહીં. તો કેમ? અરે કે, ઉતાવળ કરે છે પણ એ ફરી જાય કે. મહારાજ કે, એવા મોટા માણસ બોલ્યું ન ફરે કે. ત્યારે કે, મહારાજ ફરી જાય કે, હું હાસું કહું છું. તો કે, ના ના, એમ થોડા ફરી જાય, માટે આપણે સામાન મગાવો. દાદા ઠક્કર કે, મહારાજ, મગાવીશું. પછી વિજય દી હવારે જીવા ખચર આવ્યા. મહારાજ, હવે મંદિરનો સાર સામાન ક્યારે મગાવો છો? મહારાજ કે, હવે મગાવીશું. પછી દાદા ઠક્કરને વાત કરી કે, આજે જીવો ખાચર કે છે તો હવે આપણે મગાવાને બોલાવો. મોટી બાને દાદા ખાચરને બોલાવ્યા. રાધો ઠક્કર કે, મહારાજ, તમે જોવો, એ ફરી જાય છે ને, આપણે સામાન લાવશું, નાખશું ક્યાં? રાધો ઠક્કર કે, મહારાજ, એ કામ કરો. શું? તો કે, પહેલા લખીને પાકું કરો. જીવા ખાચર જો કહેતા હોય તો પહેલા જમીનનો લેખ કરી આપે, પછી તમે કહો એટલે સર સામાન તરત મગાવી. એ તો લેખ કરી આપે, એમાં શું? તો કે, લેખ કરાવો. પછી બીજા દી જીવા ખાચર આવીને પગે લાગીને બેઠા. એટલે મહારાજ કે, જીવા ખાચર, આપણે મંદિર કરવું છે ને? હા મહારાજ, હવે સરસામાન કેદી મગાવો? મહારાજ કે તમે લેખ કરી આલો, કેટલો સરસામાન મગાવીએ. ઘડીક વિચારીને જેવો ખાસર કે મહારાજ કાલ કરી આપીશ. મહારાજ કે લાધા ઠક્કર ને કે જીવા ખાચર ગયા પછી કહ્યું તમે કહેતા એ વાત સાચી? લાધો ઠક્કર કે તમે જોવો મહારાજ. તા કે ના ના કાલ કીધું છે ને મહારાજ કે કાલ કરી આલશે. લાધો ઠક્કર કે કાલ કરી આલે તો આપણે તરત સામાન મગાવો. પછી મહારાજ કે તમે કાગળ ને પેન લઈને તૈયાર બેસજો મારી પડખે. પછી બીજા દિવસે લાધા ઠક્કર કાગળ ને પેન લઈને બેઠા. જીવો ખાચર આવ્યા ને દંડોર કરીને પજે લાગીને બેઠા. એટલે મહારાજ કે હવે આપણે ઓલો જમીનનો લેખ કરી. ત્યારે કે મહારાજ કાલ રાખો કે? ત્યારે મહારાજ કે તમે કહેતા ને તા કે ઘરના પૂછવું જોઈએ ને બધાને, ઘરે પૂછીને પછી વાત કરીશ કે. મહારાજ કે સારું. તો જુઓ ખાતર ઉઠીને ગયા. પછી લાધો ઠક્કર કે કા મહારાજ હું નહોતો કહેતો? કે તમારી વાત સાચી પણ કાલ કરી આલશે, કાલ કીધું છે ને. મોટો માણસ થોડું બોલ્યું ફરે. તારે જે લાધો ઠક્કર કે મહારાજ ગાર્ડન નું પૈડ્યું ફરે એમ ફરે. પછી ત્રીજે દી હવારે પછી બેઠા. પછી જીવા ખાચર આવ્યા. મહારાજ કે જીવા ખાચર આજ લેખ કરી આલો. તા કે મહારાજ અમારે કાંઈ જમીન વધારે નથી અને બધા ઘરના ના પાડે છે, માટે દાદા ખાચર ના જમીનમાં મંદિર કરો. મહારાજ કે હારું. મહારાજ કાંઈ ન બોલ્યા. જીવા ખાચર રહી ગયા. પછી મહારાજ લાધા ઠક્કર ઉપર રહો રાજી થયા. મહારાજ કે તમે ખરા બુદ્ધિશાળી હો. પછી એ ઓરડા પડાવી દખણા દાબાના અને મંદિર કર્યું. નકર ત્યાં જગ્યા નહોતી. પણ જીવા ખાચરે મહારાજની આજ્ઞા ન માની અને દાદા ખાચર મહારાજની આજ્ઞા પ્રમાણે રહ્યા. તો દાદા ખાચર ઉપર આજે હરિભક્તોને આપણને કેટલો આમ હેત થાય. દાદો ખાચર એટલે દાદા ખાચરે આપણું તો કાંઈ કામ કરી દીધું નથી ને, પણ આપણે વગર રાજીપે દાદા ખાચર ઉપર રાજીપો રહે અને આપણા હૃદયમાં આનંદ થાય અને દાદા ખાચર ઉપર હેત થાય એવું જીવા ખાચર ઉપર ન થાય. હવ અહીં આમ જોઈ જવો. દાદા ખાચર ઉપર આપણો રાજીપો જેવો થાય આપણને હેત થાય એવું જીવા ખાચર ઉપર નહીં થાય. કેમ? તો કે દાદા ખાચર ભગવાનની આજ્ઞા પ્રમાણે રહ્યા. ભગવાને કીધું એમ જ કીધું અને જીવા ખાચરને ઠીક પડે કરાય નહીં તો ના પડે. એમાં આજ પણ જે સંતો અને જે ભક્તો છે તેમાં જે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેતા છે એના ઉપર બધાય રાજી છે. દાદા ખાચરની ઉપર જેમ બધાય રાજી એમ એવા સાધુ ઉપર બધાય રાજી અને ભગવાને રાજી. પણ જે આજ્ઞા નથી પાળતો એના ઉપર કોઈ રાજી થાય નહીં. એક તમને વાત કહું કે આપણે આમ બસમાં બેસીને કે ગાડીમાં બેસીને જતા હોય એમાં કોકનું સરસ ખેતર આવે આપણે જોઈને રાજી થઈ, અને કોકનું મોડું ખેતર આવે તો આપણે જોઈને કુરાજીપો થાય. એમાં દાખલો તું આમ બેસીને જતા હોય એમાં કોકનું ખેતર આવે તો મારી ઘર ખીજડા ને ધરો ને આવું બધું ઉગી ગયું હોય ને મોલ બધો ખવાઈ ગયો હોય ને ખડ મોટું થઈ ગયું હોય ને કાંઈ નીંદ હોય નહીં ને બેલ્યો ને કાંઈ હાંક્યું ન હોય તો આપણને એમ થાય કે આ ખેડૂત છે, આમ ખેતી જોન કરે, આમ તે શું પાક છે ને આમ કુરાજીપો થાય એના ઉપર, એ ખેતરના માલિક ઉપર. અને પડખે બીજાનું ખેતર હોય તો આમ સરસ નીંદેલું હોય, સાફ કરેલું હોય, સરસ કાંઈ ખડ રહેવા દીધું ને આમ છોડવા સરસ મોટાના મજાના હોય, ખાતર પૂર્યું હોય તો આપણે એ ખેડૂત ઉપર રાજીપો થાય. બાકી તે રસ કર્યો એના ઉપર આપણે રાજી થઈ ને કે એને આપણે શું સારું કરી દીધું કહો. એમ આપણે જો ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ, આપણા હૃદયને આમ ખેતરને સોખું રાખે એમ સોખું રાખી, તો ભલે ને આપણે કોઈનું કાંઈ કામ ન કર્યું હોય તો એ આપણા ઉપર બધાય રાજી થાય. બાકી કહેવો પડે હો. પણ જેના હૃદયમાં કેટલી વાસના ને ખીજડા ને બાવળિયા ને ધરો ને બધું ઉગી ગયું હોય ને માલિક ભક્તિના બધા સોળ ને જ્ઞાનના સોળ બધા દબાઈ ગયા હોય ઓલા ઘાસના ઘેરામ, પછી એવા આપણા હૃદય અમુક કોઈક સાધુ જોવે તો એમ જ થાય ને કે હરિભગત છે પણ નીંદ તો જ નથી કોઈ દી. એટલે આપણા ઉપર રાજી ન થાય કોઈ, અને સરસ હૃદય ચોખ્ખું હોય, પાપ નહીં, ખોટું નહીં, દગો નહીં, પાખંડ નહીં, પેચ નહીં, સરસ સીધું હૃદય હોય તો આપણે એ હરિભગતનું સાધુનું કાંઈ કામ ન કર્યું હોય, આપણે ભલે એને ન બોલાવતા હોય, માન ન આપતા હોય, તો એ હરિભક્તો બધા આપણા ઉપર રાજી થાય કે બહુ સારું એમ. એમ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ તો બધાને રાજીપો મળે, અને ભગવાનની આજ્ઞા લોપીએ તો બધાનો કુરાજીપો વગર જાત્રો મળે. માટે આગીને વળગી રહેવું. દાદા ખાચર એકવાર દાઢી કરાવતા હતા અને મહારાજે અક્ષરવડીમાંથી કેવડાયું કે દાદો ક્યાં, એમ મહારાજ બોલ્યા. એટલે દાદા ખાચર ઓલા કેક રાખ લે રાખ, પણ બાપુ આ થોડીક દાઢી રહી લઈ લેવા દો તો કે નહીં હો. મહારાજ બોલ્યા ઉભો રહે. મહારાજ કહેલા દાદા તો કે હું પણ આ મૂંડાવું તું પૂરું. ત્યારે દાદા ખાચરે એમ કહ્યું કે મહારાજ તમારી આજ્ઞા જે નથી પાવતા એ બધા મૂંડાવે જ છે. તમારી આજ્ઞા ફરીને ક્યારે મળે, મૂંડાવાય તો પછી મૂંડાવાય, પણ તમે વસન કીધું એ ફરીને ક્યારે મળે, શું કામ છે. મહારાજ કે પહેલાં પૂરું કરીને પાછું ફરીને વતુ કરાવવા આવીને બેઠા. આવા આજ્ઞા પાલક કહો. અને આપણને મહારાજ એમ કે વહેલા ઉઠજો તે ઉઠવું નહીં, જો ગાળા સાડા વગેરેનું ખાવું નહીં તો એ ઠપકારવું, કોઈ પણ પ્રકારનું વ્યસન રાખવું નહીં તો એ જો એ છેવટ કાંઈ નહીં તો એ સાય પીવે ખરો, એકાદું જોઈ કાંઈક ને કાંઈક ડખો રાખે. લ્યો કાં તો ધોરીએ મોઢું માંડી દે સીધું, હા વાડીવાળા ધોરીએ માંડી દે, પાણી વાળતો હોય ને ધોરીએ મોઢું માંડે, અને મશીને હોય ને સીધો બોમ્બે માંડે. અને જે અહીંયા હોય ઘરે એ નળે માંડે સીધું. આવું છે. માટે આજ્ઞામાં રહેવું, બહુ સામાન્ય આજ્ઞાઓ છે એ પાળતા નથી તો બીજી આજ્ઞા બ્રહ્મરૂપે થઈને ભક્તિ કરવી, આવી બધી આજ્ઞા કેથી પાળવાના છે કહો. રાધાજીએ ભગવાનને રાજી કર્યા તો મહાન થયા, એ દાખલો છે, સિદ્ધ છે, પ્રસિદ્ધ છે. આપણે જો ભગવાનને રાજી કરીએ તો રાધાજી જેવા આપણે પણ મહાન થઈએ. રાધા ભગવાનને બહુ વાલા, એને પાસે ઊભા રાખે. લ્યો એમ આપણે ભક્તિ કરીએ તો આપણને ભગવાન પાસે ઊભા રાખે. કમળાએ કૃષ્ણને રીજવા રીજાલ બેલો વિનાશ, તેણે કરીને તેહ પામ્યા હરી ઉરે અખંડ નિવાસ. લક્ષ્મીજીએ રાજી કર્યા તો ભગવાનને એને સાતીમાં વાસ આપ્યો. વૃંદાવચન માવર્તે કર્યા પ્રભુને પ્રસન્ન, તેણે કરી હરિ અંગરીમાં રહ્યા કરી સુખ સદન. તુલસીએ ભગવાનને રાજી કર્યા વૃંદાએ તો એને ભગવાને ચરણમાં વાસ આપ્યો. રજવનિતા વચને રહે વળી વાલા કર્યા વ્રજરાજ. વ્રજવનિતાઓ પરમાત્માની આજ્ઞામાં રહી પ્રભુને એને રાજી કર્યા. તેણે કરીને તો લે તેને નાવે શિવ બ્રહ્મા સુરતાજ. તો એને તો લે શિવ બ્રહ્મા વગેરે ન આવે એવી મહાન બની ગઈ વ્રજવનિતા. માટે ભગવાનના ભક્તો ભગવાનને રાજી કરવા માટે પરમાત્માની આજ્ઞાને જોઈ જોઈને વર્તે. હૃદયમાં બીવું જરા કે મહારાજે ના પાડી છે, મારાથી ન થાય એમ કાંઈક બીક રાખવી. પંચાલીએ પ્રસન્ન કર્યા પ્રભુને આપી ચીરી ચિથારે ચેરાતણી, તેણે કરે તને નગ્ન ન થયા વળી ભક્ત કાયા શિરોમણી. જેણે જેણે ભગવાનને રાજી કર્યા એ ખાટી ગયા, એ ખમાઈ ગયા. ભગવાન દ્વારકામાં કહેવાય છે કે શેરડી જમતા હતા અને ભગવાનને હાથે સોય વાગી ગઈ, એટલે ભગવાનને 16108 પટરાણીઓ. એટલે એ બધું કહેવા માંડી, એટલે ગાભો ગોત ગાભો ગોત કે કાંઈક પાટો ગોત લીરો ગોત, એટલે આડી ઓળી ધોડ્યું હોઉં. અને દ્રૌપદીને એમ થયું કે કારે પાટો ગોતીને લાવશે, અને ભગવાનને લોહી જાય જ ભાગ્યું, એટલે પોતાની હાડી સરળ દઈને ફાડી નાખી અને પાટો ભગવાનને બાંધી દીધો. નિષ્કુળાન સ્વામીએ લખ્યું, તેણે કરીને તને નગ્ન ન થયા વળે કાયવા ભક્ત શિરોમણી. પછી ભગવાને એ પાટાના તાર ગીણ્યા, 999 તાર થયા. પછી ભગવાન કહે છે કે બેન તમારું મારા આગળ લેણું થયું. પછી જ્યારે રાજસભામાં દ્રૌપદીની લાજ જ્યારે લેવા માંડ્યો દુશાસન, ત્યારે ભગવાને 999 હાડું પૂરી દીધી. લો આમ છે, પણ એ વખતે હાડી ફાડી તે કામ થયું. એમ તાણે કામ થઈ જાય તો થઈ જાય, પણ જાજા જીવને એવું આવડતું નથી. એ બહુ મહિમાવાળો હોય ને એનું કામ છે, જેવા તેવાથી થાય નહીં. અને આજ્ઞા નથી પડતી ભગવાનની, એનું કારણ પણ એ જ છે કે ભગવાનનો આપણને મહિમા નથી. જેમ છે મહિમા હોય તો એનું વચન કેમ લોપાય? વિચાર કરી દો, જરાય ન લોપાય. અને ભગવાને કાંઈ દ્રૌપદીને આજ્ઞા નહોતી કરી કે તમારી હાડી ફાડીને મને બાંધો, પણ મહિમા હતો તો એ કાંઈ ધ્યાનમાં ન આવ્યું ને બાંધી દીધી. મહારાજ વિજાપુર પધારેલા, વજીબાઈનો ભત્રીજો પણતો હતો, એનો ગોત્રીડો કાઢેલો, એટલે એનું કંઈક જાતું છે, એ થતું હોય ખબર નથી. આમ યુગ જે હોય, વજીબાને માથે મોડ્યો અને હાથમાં નાળિયેર એવું લઈને જતા છે એનો ભત્રીજો પણતો. એટલે એમાં એને કોઈક સમાચાર આપ્યા કે મહારાજ પધાર્યા ગામને પાદે, ત્યાં નાળિયેરને મોડ્યો બધું નાખી દીધું અને દોડ્યા. મહારાજને આવીને પગે લાગ્યા, મહારાજ કે વજીબા નવા લુગડા કેમ પહેર્યા છે? ત્યારે કે મહારાજ મારો ભત્રીજો પરણે છે, ત્યાંનો ગોત્રીડો લઈને હું જાતી હતી. કે ગોત્રીડો ક્યાં તકે? સોરે આવ્યો છે કે તેવી તમે ક્યાં મૂક્યું? તકે મોડિયો વળિયો બધું મારે ધણીને વાપ્યું. કે એમ જે એ તો બધું થાય, પણ તમારું દર્શન ક્યાંથી? તમે આવો ને એ ક્યાંથી મને? આ મહિમાની વાત છે. જીવને એવો મહિમા થતો નથી, અને જો એવું માધ્યમ ભગવાનનું સમજાઈ જાય વજીબા જેવું, તો એને શું અધૂરું રે કો. એ હરીતે મોટપ મળે પહેલા રાજી કરે પરબ્રહ્મને, પહેલા પરબ્રહ્મને રાજી કરે પછી મોટું થવાય. નિષ્કુળાનંદ કહે તે વિના ઠાલો પડે જાણો પરિશ્રમ. એ વિના સ્વામી કે ઠાલો પરિશ્રમ પડે, માટે ભગવાનને રાજી કરવા સાવધાન થઈને ભગવાનના ભક્તને મંડી પડવું. કેમ પ્રભુ રાજી થાય, કેમ ભગવાનના સાધુ રાજી થાય, આપણા ઉપર કેમ ભક્તો રાજી થાય, એ જોયા જ કરો ને એને માટે દાખલો કર્યા જ કરો. એને રાજી કરવા માટેની મહેનત ચાલુ જ રાખવી, પણ એ આવડે નહીં એનું શું કરવું કહો. મહારાજ ગઢડામાં હતા તો એ માંદા પડ્યા. હવે એ વખતે ભગવાનને શરીરે કરાગ, અને બધા હરિભક્તો આવે અને ગોપીનાથજી મહારાજનું મંદિર શણાય, અને કડિયાને પગાર નહીં, પૈસા નમળે. દાદા ખાચરની તેજુરી પૈસા ખૂટી ગયેલા. હવે એ વખતે એક ગામના હરિભગત આવ્યા, 2000 રૂપિયા લઈને આવેલા. મહારાજને અક્ષરોડીને પગે લાગ્યા બેઠા. પછી ભગવાનને કહે છે કે મહારાજ મારે સાધુને રસોઈ દેવી છે. ભગવાન કહે છે કે અમે કહીએ એમ કરવું છે કે સંત જમાડવા છે. ત્યારે કહે છે કે મહારાજ મારે તો સાધુ જમાડવા છે. ભગવાન કહે છે કે અમે કહે એમ કરો તો સારું. તારે કે નહીં મહારાજ મારે તો સાધુ જમાડવા છે. પછી મહારાજ કાંઈ ન બોલ્યા. પછી હરિભગત સાધુ જમાડ્યા ને ગયા. હવે મહારાજે સાધુને વાત કરી, પાસે સુખમુનિ બેઠા હતા. મહારાજ કે સાધુના સમાગમ વિના ભગવાનને રાજી કરવાનું જ્ઞાન હરિભગતને થાય નહીં કે. હવે બીજે દાડે ભગા દોશી આવ્યા રસોઈ દેવા, બોટાદના શેઠ. એ આવીને મહારાજને કે મહારાજ સાધુ જમાડવા છે. મહારાજ કે અમે કે એમ કરવું છે કે સાધુ જમાડવા છે? તો કે કેમ કરવું છે?
મહારાજ કે આ કડિયાના પગાર ચડ્યા છે ને એને તમે પૈસા આપો ને સાધુ તો રોજ જમે છે. હા કે નહીં મહારાજ, મારે તો સંત જમાડવા છે. એ નો માન્યા. પછી મહારાજ કે સારું સાધુ જમાડો. પછી સાધુ જમાડ્યા. પછી એ બોટાદથી મોટો ચંદનનો વાટકો ઉતારીને લાવેલા મહારાજને ચરચવા શરીરે. પછી મહારાજને ચરચવા આવ્યા ત્યારે મહારાજ કે કપાળે જરાક સરચી દો, શરીરે ન સરચતા. કેમ? મહારાજ કે મને સારું નથી ને ટાઢ ભાઈ. પછી ન સર્જાવી દે. હવે બીજે દિવસે ખોરડિયાદના ખેંગાળ ભગત રસોઈ દેવા આવ્યા. હવે એ આવીને મહારાજ આગળ અક્ષરોડીમાં બેઠા, ભગવાનને પગે લાગી ગયા. મહારાજને શરીરે સારું નહીં. પછી કહે છે કે ખેંગાર ભગત, હા મહારાજ, શું આવ્યા? તો કે મહારાજ સાધુને રસોઈ દેવી છે. અરે મહારાજ કે ભગત, તમારો વ્યવહાર કેવો છે? કે મહારાજ વ્યવહાર સારો છે. પછી ફરીને પૂછ્યું કે ભગત તમારો વ્યવહાર કેવો છે? અરે કે મહારાજ વ્યવહાર તમારી દયાથી ઘણો સારો છે. બે વાર પૂછ્યું એટલે ખેંગાર ભગત વિચારમાં પડ્યા. એ વખતે મહારાજને નિર્ગુણાનંદ સ્વામી બથમાં લઈ અને મહારાજને પેશાબ કરવા જવું હતું તો અક્ષરોળીને પડખે ખાળ્યો હતો, ત્યાં તેડી લઈ ગયા. એ વખતે ત્યાં સુખમુનિ બેઠા બેઠા લખતા હતા એટલે ખેંગાર ભગતે સુખમુનિને પૂછ્યું કે સ્વામી, મહારાજે મને બે વાર પૂછ્યું કે તમારો વ્યવહાર કેવો છે, તે મહારાજને કંઈ કામ છે? ત્યારે સુખમુનિ કે મહારાજ આવે એટલે પૂછી જોઈ. થોડીક વાર થઈ એટલે નિર્ગુણાનંદ સ્વામી મહારાજને બથમાં લઈને લાવીને ઢોલિયા પર બેસાડ્યા ને પછી કોગળા કરાવ્યા. પછી મહારાજને સુખમુનિએ પૂછ્યું કે મહારાજ, ખેંગાર ભગત એમ પૂછે છે કાંઈ કામ છે? તમે બે વાર એમને પૂછ્યું તારે? મહારાજ કે હા. શું કામ છે? મહારાજ કે કડિયાનો પગાર ચડ્યો છે તે પગાર દેવા છે. ખેંગાર ભગત કે સારું મહારાજ, કેટલો પગાર ચડ્યો? તો કે 300 રૂપિયા પગાર દેવાનો કડિયાને, અને 2000 રૂપિયા કે નામું થઈ ગયું છે સર સામાન લાવ્યાનું. હાર. પછી ખેંગાર ભગત ત્યાંથી ઊભા થયા, પાસે પૈસા નહીં. પછી આવ્યા દાદા ખાચરના દરબારમાં. લાદા ઠક્કરને મળ્યા કે મારે પૈસા જોઈશ. તો કેટલા જોઈશ? તો કે 700 રૂપિયા. તો લાદો ઠક્કર કહે તો અહીંયા તેજુરીમ નિયોય નથી. પછી મુંજાણા. અને વાત સાચી કે દાદા ખાચરના દરબારમાં જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી કડિયાનો પગાર સડે નહીં. પછી ત્યાંથી નીકળ્યા ડેલા બહાર. રસ્તે આવેલા જતા હતા વલાના દરબાર કોક મળ્યા. એ કહે છે કે ખેંગાર ભગત અહીંયા શું તમે? તો કે અહીં દર્શન આવ્યો. તમે કેમ આવ્યા? તો કે અહીંયા હું કામમાં આવ્યો છું, સરકારી કામ સારું. તો કે એક કામ છે તમારા જેવું. તો કે બોલો ને. તો કે 700 રૂપિયા જોઈએ છે, જો હોય તો. તો કે આપું, હાલો હું પછી તમને આપી દઈ. તો કે સારું. પછી લઈ ગયા એની તેજુરીએ. ખેંગાર ભગતને 700 રૂપિયા આવ્યા. એ 700 રૂપિયા લઈને આવ્યા મહારાજ. પછી મહારાજ કે શું ખેંગાર? તો કે મહારાજ રૂપિયા લાવ્યો. તો કે સારું. મહારાજ કે બોલાવો નામાવાળાને. એના કેટલા છે? કડિયાવાળાને બોલાવો. કડિયાવાળાનું નામું જોયું. તો કે 300 કડિયાના. 300 આપ્યા. પછી મહારાજ કે 200 નામાના. પછી 200 રૂપિયા આપ્યા. પછી 200 વધ્યા. પછી મહારાજને કે મહારાજ આ 100 રૂપિયા તમારી દવા સારું, તમે માંદા છો તે, અને આ 100 રૂપિયાને સન જમાડો. પછી એટલા બધા મહારાજ એના ઉપર રાજી થઈ ગયા. હવે કાલ પછી રસોઈ સાધુ જમાડવાની. રસોઈ કરી પછી મહારાજે દરબારમાં કહેવાયું મોટી બાને કે એક ચંદનનો વાટક્યો ઘસી મેળજો. ચંદનનો વાટક્યો ઘસીને તૈયાર કરાયો. પછી રસોઈ બધા સાધુ જમી રહ્યા. પછી મહારાજ ખુરશી નાખીને દરબારમાં આવ્યા અને બેઠા. સંત બધા જમી રહ્યા ને પછી સભા થઈ. પછી મહારાજ કે રસોઈવાળા હરિભગતને બોલાવો. પછી ખેંગાર ભગત આવ્યા. પછી મહારાજ કે અમારી પૂજા કરો. પછી મહારાજને હાર પહેર્યો, કપાળે ચંદન ચર્ચ્યું. પછી મહારાજે ખેસી ઓઢ્યું હતું ને તે સાતી કરી પોળી. મહારાજ ક્યાંય બધે સોપડો. ત્યારે એક સાધુ પડખે બોલ્યા બેઠા થઈ કે ભગત, મહારાજને જરીક સોપડો. પછી ન સોંપડશો, મહારાજને શરીરે સારું નથી ને, એ મહારાજને ટાઢું લાગશે, વહમું લાગશે. ત્યારે મહારાજ કે કાંઈ બોલશો માં, આ સંદન વહમું લાગે એવું નથી. એ વખતે ભગા દોશી સભામાં બેઠેલા, શું એ કે મહારાજ આજ હાજા થઈ ગયા? કાલે હું સંદન સોંપડાવા આવ્યો ત્યારે તમે કહ્યું કે હું માંદો છું ને આજ હાજા થઈ ગયા? ત્યારે મહારાજ કે શેઠ, તમને મેં કહ્યું એમ તમે માન્યા નહીં, અને આ ભક્તે મેં કહ્યું એમ કર્યું એટલે અમે એના પર રાજી થયા છીએ. માટે બધે શરીરે સોંપડો. કે આખા શરીરે સંદન સોંપડાવ્યું. પછી તળીએ સોંપડ્યું. પછી મહારાજે ખેંગાર ભગતને સાતીમાં શરણાવી દીધા. પછી મહારાજ બહુ રાજી થયા. પછી મહારાજ કહે છે, આવી સમજણ હરિભગતને ક્યાંથી આવી? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ એ ના તો ફલાણા સ્વામી સમાગમ કરવા જાય છે ખોરડિયાદ, એનો સમાગમ કરાવેલો છે. ત્યારે મહારાજ કે સાધુના સમાગમ વિના આવી આવડત આવે નહીં. એમ મહારાજ બહુ રાજી થયા. એમ ભગવાનની મરજી પ્રમાણે જેને જીવતા આવડે એના ઉપર ભગવાન રાજી થાય. હવે આ વાત ખેંગાર ભગતે પોતે દાદા ખાજાના દરબારમાં ઊભા રહીને કરેલી કે આવી રીતે મહારાજ મારા ઉપર રાજી થયેલા. એમ ભગવાનને રાજી કર્યા વગર કોઈ ભક્ત સુખ પામતા નથી અને મોટે પણ પામતા નથી. એ હરી તે મોટપ મળે પેલા રાજી કરે પર બ્રહ્મ, નિષ્કુળાનંદ કહે તે વિના ઠાલો પડે જાણો પરિશ્રામ. માની વચન મોટા થયા કઈ જે તે મોટ કહેતા કહેવાય નહીં જે તે પામ્યા વાલા ને વચને રહે જે. એવી મોટો પાયમા કે જેને કહેતાય કહેવાય નહીં, એ ભગવાનની આજ્ઞામાં રહેવાથી પામ્યા. એ પણ મર્મ સમજવો સહે જે સહી સાબિત કરે શેર સાટે રહ્યા વચનમાં કરી વાસ ઉન્મા તાયળ ગે કરે થઈ રહ્યા દાસના દાસ. શેર સાટે સાબિત કર્યું કે ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા માટે ગમે એ થઈ જાય પણ ભગવાનની આજ્ઞા બારું જાવું નહીં. સુખ આવો ભાઈ દુઃખ આવો પણ મહારાજ કે એમ જ કરવું છે બસ. મોટા સુખ ને પામવા વામવા કષ્ટ કલેશ તેને વચન માં વર્તતા નથી કઠણ જાણો લવલેશ. જેના મનમાં એવું નક્કી થઈ ગયું હોય કે મારે તો ભગવાન શ્રીહરિને પામવું છે અને જમપુરી લખચોરાશી ને આ બધા કષ્ટ થી મુકાવવું છે, એને ભગવાનની આજ્ઞા પાળતા જરાય બળ પડતું નથી. કારણ કે મહા મોટો દુઃખ ભગવાનની આજ્ઞા પાળવાથી મટી જતું હોય તો લખતોરાશી ને જમપુરી ને ગર્ભવાસનું જેવું દુઃખ છે એવું દુઃખ આજ્ઞા પાળવામાં નથી. આજ્ઞા પાળવાથી તો જીવમાં સુખ્યો થઈ જાય છે, શું કામ વચન બારો જાય. પામર પાણી પામા પ્રભુતા રહી હરિ આજ્ઞા અનુસાર આદે અંતે મધ્ય મોટા થયા તે તો વચન થી નિર્ધાર. પામર જેવા જીવ ભગવાનની આજ્ઞામાં રહેતા મહામુક્ત બની ગયા. આદ્ય અંતે અને મધ્ય ભગવાનની આજ્ઞામાં રહેવાથી જીવ મહા સુખ્યા થયા છે. સો વાતની એક વાત છે ન કરો આજ્ઞા લોપ, રાજી કરવાનું રહ્યું પરો પણ કરાવીએ નહીં હરીને કોપ. ભગવાનને રાજી કરાય નહીં તો કાંઈ નહીં પણ મહેરબાની કરીને ખીજવવા તો નહીં કહેશે. કદાચ પરમાત્માની આજ્ઞા કોઈ આપણે હોય એ આપણાથી માનો કે ન પડાય
એ ભગવાન આપણા પર કુરાજી થાય, બીજું કાંઈ ન કરીએ એનો વાંધો નહીં. ભગવાનને કીધું કે એકાદશીના દિવસે મારે હરિભક્તોએ ઉપવાસ કરવો, જાગરણ કરવું, એ ભગવાનની આજ્ઞા કહેવાય. આપણે આડેદી ઉપવાસ ન કરીએ એમાં ભગવાન કુરાજી ન થાય, કરીએ તો રાજી થાય, તપ ભગવાનને વાલું છે, પણ એકાદશીના દાડે ઉપવાસ ન કરીએ તો ભગવાન કુરાજી થાય. માટે રાજી ન કરો તો કાંઈ નહીં, પણ કુરાજી કરવા નહીં, એટલું ધ્યાન રાખવું. વિચાર કરીને ધર્મ ન થાય તો કાંઈ નહીં, પણ અધર્મ તો ભૂલે ન કરવું. સેવા ન થાય તો કાંઈ નહીં, પણ કોઈ કરતું હોય ને આડું ન જાવી ને તોય ઘણું. પુણ્ય ન થાય તો કાંઈ નહીં, પણ પાપ બેન કરીએ ને તોય સારું કહેવાય. મોટા માનવે કેમ મળે વાઢી કાઢે વચન ના મૂળ, સુખ થવાનું શાનું રહ્યું, થયો સામુ સઘણું સૂળ. સુખ ક્યાંથી થાય? અઘણું હોળ થયું વચન લોપ પાથી કહો. માટે વચનમાં રહેવું. મહારાજે કુંડળ વાત કરી બધાને કે તમે ધાડું પાડવા જાઓ તો આંસો વદર ન જશો, ન્યા જશો તો દુઃખી થાવો. તોય બધા આંસો વદર ગયા, ધાડ સડી, એમાં હાથીઓ પટગર મરાઈ ગયો. મહારાજ ના કહીતી જશો નહીં, એમ ભગવાન ના પાડે એ કરાય નહીં, એમાં સારું નહીં. અલ્પ સુખ સારું આજ્ઞા લોપે છે શ્રી હરે તણી. જરી કેવા સુખ સારું થઈને ભગવાનની આજ્ઞા લોપે જીવ, કાંઈ હોય નહીં, મળી ગયો રૂપિયો મળતો હોય કે એટલું ખોટું કરે, આજ્ઞા લોપે. પરસેના સુખારું, રૂપના સુખારું, આજ્ઞા લોપ્યા જ કરે. સ્વાદના, જીભના સુખારું, આંખીના સુખારું, નાકના સુખારું, કાનના સુખારું, આજ્ઞા લોપ્યા. જો પિક્ચર જોવે તે આજ્ઞા પાળતા છે ને, ફિલ્મના ગીત સાંભળે, ન ખાવાનું ખાય, ગમે તેનો પરસ્ય કરે. અલ્પ સુખ સારું આજ્ઞા લોપે છે શ્રી હરિ તણી, પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તેના ધણી. અલ્પ સુખારું થઈને આજ્ઞા લોપે છે, પરમ સુખ નહીં કેમ પામશે. વશી નગર નરેશ ને વેર વાવરે નરનાથ શું, નિષ્કુળાનંદ કહે નરસો એને કર્યું એના હાથ શું. જેના નગરમાં રહેવું છે તે રાજા આરે જ વેર કરવું છે, કેમ રહેવાય, એને સુખ ક્યાંથી થાય? રાજાની સામો થાય, લ્યો એને સુખ કેમ થાય? એટલે સ્વામી કહે છે કે એને એને હાથે એને નરહું કર્યું, એને કોઈ કરાયું નથી. ભગવાન કે ઈજ ધર્મ, એમ કરવા જ માંડવું. આજ્ઞામાં સુખ નહી પામે પામર નર સુખ રે, રહી હરે વચન થી વિમુખ રે, નહી પામે પામર નર સુખ રે. સચોટ શબ્દોમાં કહે છે, જે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ છે એવડા કોઈ દી સુખ નહીં પામે. સુખ પામશે સંત સુજાણ રે, જે કોઈ વર્તે છે વચન પ્રમાણ રે. થય રહી વાલા ના વેચાણ રે, નહી પામે પામર નર સુખ રે. સુખ કોણ પામશે? જે વાલાના વચનમાં વેચાઈ ગયા છે એવડા એ સુખ પામશે. જે કોઈ વર્તે છે વચન પ્રમાણે, થઈ રહી વાલાના વેચાણ એ ડાયા છે, એ સુખ પામશે. પામર કોઈ દી સુખ પામવાના નથી. કર્યું ધ્વજ પટ ઘટ મન રે, વળે જેમ વાળે છે પવન રે, એમ માને વાલા ના વચન રે, નહી પામે પામર નર સુખ રે. ભગવાનના ભક્તને ધજાની પૂછડી જેવું પોતાનું મન કરવું. કેમ? ધજાની પૂછડીને કેમ કર, જેની કરથી વા આવે ને હામી દિશામાં જવાનું, વા હારે જ ને જવાનું. કર્યું ધ્વજ પટ ઘટ મન, વળે જેમ વાળે પવન. ધજાની પૂછડીને જેમ પવન વાળે એમ વળી જાય, તરત જરાય હામી ન થાય. એમ ભગવાનના ભક્તને જેમ ભગવાન વાળે એમ વળી જવું. ભગવાન કેમ કરવું? જેમ નરમ તૃણ નદી તટ રે,
વારી ભેગે વળી જાય જટરે, તેને શીદને આવે સંકટ રે, નહીં પામે પામર નર સુખ રે. નદીને કાંઠે ઝીણી ઝીણી ધરો હોય, સ્વામી કહે નદીમાં પૂર આવે તારી ધરો વળી જાય, એની ઉપરથી વાહ હજાર પાણી વ્યુ જાય. હવે એને પાણી વ્યુ જાય ને પૂર ઉતરી જાય એટલે પાછી બેઠી થઈ જાય અને હવ આનંદ કરે. નદીના કાંઠે મોટા મોટા ખીજડા હોય, બાવળિયા ને ખીજડા ને બધા ઠૂંઠા સમજ્યા, એ પાણી આવે ને તારે અકડ ઉભા રહે, એ આમાં થાય. તારે પાણી કહે છે દીકરા તારી ના જો તાર હમણે બસ મૂળિયામાંથી ઉપાડે, સમુદ્ર ભેગો કરી દે. એમ ભગવાન કે એમ જો વળી જાય ને એમ કરવા માંડે તો એને દુઃખ ન આવે. અને અક્કડ ઉભા રે ભગવાન કહે છે આમ નહીં તો કેમ જ, તે જાય શેઠ જમપુરી. ભગવાન કે કાંઈ વાંધો નહીં, ઉભો રહેજે આમને જોજે થાય. એમ વચન વશ્ય થઈ રહે રે, તે તો મોટા સુખ ને લહે રે, નિશ્ચય નિષ્કુળાનંદ એમ કહે રે, નહીં પામે પામર નર સુખ. વચન વશ થઈને જે રે એ મહા મોટા સુખ ને પામે. ખેંગરભાઈ જો ભગવાનના વચનમાં વશ થઈને રહ્યા તો ભગવાને શરણાવીને દીધા, આખે શરીરે પૂજા થઈ, મહાસુખ એને મળ્યું. ભગા દોષીને પૂજા કરવા ન દીધી, લ્યો આજ્ઞા ન માની દે, એને સુખ ન થયું. વચન દ્રોહીના જો થાય વખાણ જી, તો સિદ્ધને કોઈ વર્તે વચન પ્રમાણ જે. વચન દ્રોહીના જો વખાણ થાય તો કોઈ વચન પ્રમાણે હું કામ વર્તે. વચન જે લોપતા લોપતલ છે, વચન નથી માનતા એના કોઈ દી વખાણ થવાના નથી. આગીને પાળે એના જ વખાણ થવાના છે. જેમાં તન મને થાવું હેરાણ જે, આગીને લોપે તોય માન મોટેપને વખાણ થાય તો હું કામ આજ્ઞા લોપવાનો દાખલો કરે ડાયા માણસ, કે જેમાં નકરું હેરાન જ થવું. સુખ મૂકી દુઃખ ન ઈચ્છે અજાણ જી, અજાણ્યો માણસ સુખને મેલીને દુઃખને ઈચ્છતો નથી તો ડાયો શું કામ ઈચ્છે. કે અજાણ્યો પણ ઈચ્છે નહીં કાયાને કાર સો આપવા, વણકાર સેવારી મળે તો કોણ જાય કૂપ કાપવા. અજાણે માણા કાયાને કારસો દેવા ઈચ્છતા નથી. વગર મહેનતે જો પાણી મળતું હોય તો કૂવો ખોદે હું કામ કોઈ. સ્વામીનો કહેવાનો ભાવ અર્થ એ છે, જો મન ગમે એમ કરવાથી અક્ષરધામ મળતું હોય તો આ બિચારા હું કામ બાઉન્ડ્રી મારે. અમે વડતાલ જતા હતા, અમારી આગળ એક જીપ જતી હતી. એ જીપમાં કોઈ કુટુંબ બેઠેલું, એમાં ઓલા પણ પંપ હતો પેટ્રોલ પુરાવાનો, ત્યાં એને પેટ્રોલ પુરાવે એમાં પડખે દોરડાની લારી હતી. એ દોરડા શેકીને મીઠું ને લીંબુ આમ સોપડીને એને બધા દોરડા લીધા. પછી એ કુટુંબ મલકર બેઠું જીપમાં, વાહેલા બાણે દેખાય દોડાના દાણા કાઢતા જાય અને બધા એકાબીજા આનંદથી ખાતા જાય, એ જલસા કરતા જાય. સમજ્યા? લાલજીભાઈ મારી પાસે બેઠા હતા. મને કહે સ્વામી શું? મને કહે હામી જીપમાં જુઓ. કાં એ દોડા ખાઈને જલસા દાબે છે ને? કે ખરે જલસો? મને કહે એમ એવું કાંઈ કરતા નથી અને આમ નામ દેવાઈ ગયા અને મને કહે તોય ધામ નહીં મળે. નહીં એના નહીં આના એકય મેળના નહીં. મને કે શું? મેં કીધું એમ કંઈ આપણું કરેલું થોડું જાહે. મેં કે તમે કથા કરો તારે હાવ અમારો તો કાંઈ નંબર આવતો નથી. મેં કીધું પણ આપણે મહેનત કરીએ છીએ તે ભગવાન સામું નહીં જોવે, કારણ કે આપણે એમ કાંઈ ખવાય નહીં બજારના ડોળા લઈને બજારનો, એ તો માળા ગમે એમ ખાઈને જલસા કરે. એમ જે આગીના પાળે છે એના ઉપર ભગવાન રાજી થશે નહીં થાય એમ નહીં, જલસા કરે છે અને હમણાં જલસા છે પણ પછી ખબર પડશે. એટલે આજ્ઞામાં રહેવું એ કઠણ છે, એ કઈ જેવું તેવું નથી. જો એમનામાં જ આજ્ઞા પાડ્યા વગેરે જ કહે છે સુખ ને અક્ષરધામ મળી જતું હોય તો આજ્ઞા પાડે કોણ? મૂળ વાત એટલી છે. ત્યારે દમે સિદ્ધ કોઈ દેહ ને વણ દમે વીરમે વિપતિ, સિદ્ધ વર્તે વચન માં વણ વર્તે પામે સુખ સંપતિ. શરીર દમ્યા વિના હે એ બધું મળી જતું હોય તો હું કામ માણા મહેનત કરે કે લ્યો, આ ભૂખ્યા હું કામ રહેવું જોઈએ? ખાઈ પીને જો ભગવાન મળતા હોય તો મોટા મોટા ઋષિઓ જંગલમાં તપ કરવા શું કામ ગયા છે? અત્યારે ઘણા સિદ્ધાંત કર્યો છે, ખાઈ પીને જલસા દાબો આય ભગવાન મળી ગયા કે, આવો સિદ્ધાંત ઘડી કાઢ્યો. ખાઈ પીને જ ભગવાન મળતા હોય મહારાજે નંદ સાધુ આગળ તપ શું કામ કરાવ્યું એટલું બધું? અને પોતે હાથ વરે હું કામ કર્યું? બસ પાદરાજ ખાઈ પીને જ બધાને ઉપદેશ દેવો હતો ને, ખાઈ પીને ભજન કરો, હાથ વરે વનમાં હું કામ રખડ્યા મહારાજ પોતે? સતાનંદ સ્વામી સ્વામીને બદ્રિકાશ્રમમાં તપ શું કામ કર્યું? ખાઈ પીને જ ભગવાન મળતા હોય, ખાઈ પીને મળ્યા કોને એકને જ બતાવો. ખાઈ પીને ભગવાન કોઈને મળ્યા નથી, એક કઈને. એ તો મહારાજ જયારે પ્રગટ હતા ત્યારે એને એને યોગ મળ્યો, એ હવે બતાવો મને. પ્રગટ ભગવાન જયારે હોય ત્યારે તો ગમે એને મળે, તપ જપ વિના મળે. પણ અત્યારે વગર ખાઈ પીને અત્યારે કોને ભગવાન મળ્યા? એ કહો, એ કે હું ખાઈ પીને એટલો સાડો થયો ને તોય ભગવાન મારી વાતું કરે, દર્શન દે, બહેરા વાતું કરે, પછી દર્શન દે, ભગવાન કઈ આવે નહીં. પછી ખાઈ પીને જાડો થાય પછી કોની યાર વાતું કરે? માટે એ સિદ્ધાંત જ ખોટો છે, મૂર્ખાનો ઘડેલો છે, રસાસ્વાદમાં લેવાઈ ગયેલા હોય ને. ખાઈ પીને જાડા થવા હારું અવતાર જેને ધારણ કર્યો હોય ને એના બધાનો એનો સિદ્ધાંતિ, બાકી કોઈ આમાં શાસ્ત્રમાં ન આવે, એ કઈ જગ્યાએ સત્સંગ જીવનમાં ન આવે, વતનાવર્તમાં ન આવે, નિષ્કળાંત કાયવામાં ન આવે, ગોપાલ સ્વામીની વાતોમાં ન આવે, ગુણાધ્યાન સ્વામીની વાતોમાં ન આવે, એક કઈ શબ્દ એવો ન આવે ખાઈ પીને જલસા દાબો એમ ભગવાન મળી ગયા. એ બધા એમ જ કે ઇન્દ્રિય અંતકરણને કાબુ રાખો, તપ કરો, ભગવાનનો જપ કરો, ભજન કરો. વચન માં વસમું ઘણું વર્તવું નારાય અમારને, એ બધાને ભગવાન મળ્યા હતા તોય તપ કરતા, સુરખાજન એ બધા તપ કરતા ભગવાન આરે વર્તમાન મહારાજ ફેરવતા હતા મહિનો મહિનો, મનને ગમે નહીં ખાવાનું, ખોરી જાય રોટલા ખાવાના, એવું બધું એ ભગવાન એને મળ્યા હતા તોય. અને મોટી બાન લાડુબાન એને ભગવાન મળ્યા હતા તોય પાસે રન જોખીને ખાતા, ભગવાન મળ્યા તોય તપ કરતા. હું અને આ તો આપણને મળ્યા નથી તોય તાકાત ધીના મારવા, મળ્યા નથી તોય તપ કરવું નહીં એમ, મળ્યા મળ્યા તોય કરતા એમ જોવાનું, એ વિચારવાની જેવી વાત છે. મોકળમાં મજા ખરી ચોખી જાણો ચરાચર ને, મોકળમાં બહુ મજા સ્વામી કે બધા ને ચરાચર ને, પણ મોટી મોજ મળે નહીં મોટાની મરજી મુકતા, મૂળ ગા મૂળ માંથી મટે વડાના વચન માંથી ચૂકતા. સત્સંગી જીવનમાં આવે છે કે મહારાજે ચાંદાણી વધ કર્યું માઘ માસમાં અને ઘેલામાં નાવા જતા, અને એ હારે કેટલાય કર્યું, તો આ શું કામ કર્યું છે? ભગવાન ખુદ વ્રત કરતા હતા. સ્વામિનારાયણ ભગવાને તો જમાડ્યા છે ખરા અને વ્રતય કરાવ્યા છે, અને અત્યારે શું થયું? જમાડવાનું જ રહ્યું, વ્રત કરાવવાનું ગયું, એક પડખું રહ્યું, એક લોપાઈ ગયું, લાગે આવે ને મજા આવે એવું નથી રહ્યું, હારું હારું રહ્યું, માળું ગયું બધું. એમ સમજે સમજો વર્તે છે વચન માય, મોટા મોટા બીવે છે મનમાં રખે ફેર પડતો કાય. મોટા મોટા ભગવાનની આજ્ઞા લોપતા બિચારા થથડી જાય છે કે રખે કાંઈ ફેર પડી જાય ને કાંઈ ચૂક પડી જાય છે ભગવાનની આજ્ઞામાં તો ભગવાન કુરાજી થઈ જાય. ભગવાન કુરાજી થાય એની બીક ભગવાનના ભક્તને રાત્રિ દિવસ રહે કે રખે ભગવાન કુરાજી થઈ જાય. હું જો આ વચન લોપીશ, ભગવાન આ કરવાનું કહેશે, હું એ નહીં કરું, બીજું કરીશ, આમ કરીશ, તો ભગવાન મારા ઉપર કુરાજી થાય, એમ એના હૃદયમાં બીક લાગે. કોઈ સ્ત્રીને આધીન થઈ ગયેલો પુરુષ હોય એ અખંડ વિવેક રખે મારથી કુરાજી થાય, એનું આખું આચરણ એની મરજી પ્રમાણે થઈ જાય. લ્યો, એમ ભગવાનના ભક્તનું તમામ આચરણ ભગવાનની મરજી પ્રમાણે હોય. બની વાત જાય બગડી જો લેશ લો પાય વચન, લેખે ન આવે દાખડો વળી થઈ જવાય નિર્ધાન. આ લીટીનો વિચાર કરો. બની વાત જાય બગડી જો લેશ લોપાય વચન, ભગવાનની આજ્ઞા જો લોપાઈ જાય. સ્વામી તો લેશ શબ્દ વાપરે, લેશ જો વચન લોપાય તો બની વાત બધી બગડી જાય. વળી એમ કહ્યું કે બધોય દાખલો એળે જાય અને નિર્ધન થઈ જવાય, કહેતા ભક્તિ જ્ઞાન વૈરાગ બધું નિર્ધન નાશ થઈ જાય, એમ થઈ જાય. હવે વચન લોપતા માણસ થઈ જાય હાવ ઢીલો ઢપ. માટે આગીને આમ ખબરદાર થઈને રહેવું.
એ હ મત શાણા સંતનો નવ પાડે વચન માં ફેર, નિષ્કુળા આનંદ નિશ્ચય કરે કયું એ વેરમ વેર.
બસ ડાયા સાધુનો એ મત છે કે આગીને આમ ફેર ન પાડવો. સ્વામી કે એ મેં વારંવાર તમને કહ્યું, શાણા સંતનો આ મત છે. આગ્રામાં ગમે એટલો ફેર પડી જાય ને એનો જરાય હરખ કે ધોખો નહીં, પેટ બળે ત્યારે નહીં, એને જ અસંત કહેવાય. ભગવાનનું વચન લોપાય એની પેટમાં બળતરા થાય તરત જ એનું પ્રાયચિત કરે એનું નામ સાધુ. ગમે એટલી આજ્ઞા લોપાઈ જાય તો એ પ્રાયચિત કરવાનું નહીં, એની કાંઈ પેટ બળતરા નહીં, એનો શોક નહીં, એનું નામ અસાધુ. આ સત્સંગી જીવનમાં લખેલું કહું છું. વચન વાલાનું લોપશો માં લેશ જે એટલો તો માની લેજો ઉપદેશ જે, લોપતા વચન આવશે કલેશ જે, હેરાન ગતિ પછી રહેશે હંમેશા જે.
ભગવાન નું વચન નો લોપશો, લેશ નો લોપતા સ્વામી કે એટલો કાંઈ નો માનવું માનો ને,
તો આટલો ઉપદેશ તો ભલા થઈને માની લેજો. વચન લોપશો નહીં બસ આટલું મારું માનો સ્વામી કે,
વચન લોપવાથી ક્લેશ આવશે પછી હંમેશને માટે હેરાનગતિ થશે.
માટે આટલું તો સમજી સમજીને સમજો. મહારાજે એકવાર સભામાં ગઢડે વાત કરી. મહારાજ કે આ બ્રહ્માનંદ સ્વામી મોટા સાધુ, માટે બ્રહ્માનંદ સ્વામીના દેશમાં સમાગમ કરાવવા જાઓ કોક સાધુ, ત્યાં સત્સંગ કરાવો. બ્રહ્માનંદ સ્વામીના મા બાપને એ બધા છે, એ રામાનંદ સ્વામીના હરિભગત છે, માટે તમે ત્યાં જાઓ અને અમારો નિશ્ચય કરાવો અને પ્રગટ ભગવાનની ઉપાસના કરાવો. કોણ થાય છે? આત્માનંદ સ્વામી ઉભા થયા, મહારાજ હું જાઉં. પછી મહારાજ કે ગામનું નામ લખી લો. કે મહારાજ એમાં લખવું હું? ખાણી કહેશે. પછી મહારાજ કે લખી લો તો સારું. હું કહું લખી લો. તાકે મહારાજ એ ખાંડ તો યાદ રહે જ ને. શું? એ કે ઝારની ખાય ને, બાજરાની ખાય ને, કોલસાની ખાય ને, એમ ખાય ને કે તે ન લખ્યું. પછી બે સાધુ સત્સંગ કરાવવા ઉપડ્યા. ફરતા 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 આવ્યા. હવે જાય છે એમાં બરોબર ગામની નજીક આવ્યા ને તે ગામનું નામ ભૂલી ગયા. તે કાંઈ યાદ જ આવે નહીં. આત્માનંદ સ્વામી પેલા સાધુને કહે કે આપણે ક્યાં ગામ જવાનું? તો કે મને કાંઈ ખબર નથી. તો તમે તો કે નામ ભૂલી ગયા, હવે શું કરીશો? તો કે શું કરવું? હવે એ કેવી વાત, હવે સરનામું ભૂલી જાય ક્યાં જવું? પછી ન્યાની આટા માર્યો, કાંઈ હુજે નહીં. તે ત્રણથી સુધી આટા માર્યા, પાછું કેમ જવું? અને ત્યાં સત્સંગ નહીં, તે કોઈ ખાવા દે નહીં, તે ત્રણ દિવસના ભૂખ્યા ભૂખ્યા ને ભૂખ્યા. એમને બહુ હેરાન થયા. પછી એક તળાવ હતું ને એને કાંઠે જાળવું હતું, ત્યાં જઈને બેઠા. હવે એ વખતે કોઈક બ્રાહ્મણને કંઈક હશે તે વળી એણે કીધું, કંઈ સીધું જોઈશ મહારાજ હતા કે હા. તેણે વળી લોટ આપ્યો તો એની બાટિયું કરીને ખાઈ. તે ઝાડવા હેઠે હાંટીકા માંઠીયા ગોતી અને સાધુ હળગાયું બાટિયું કરવું. હવે એ ઝાડવા ઉપર ભમર્યું મધ, એ હળગેવું એટલે ઉડ્યું, ઉડ્યું એટલે બે સાધુ ને સ્વાટ્યું.
પછી ભાગ્યા હોય મરિયું મધ એવું પાછું વળે નહીં, એ એક આમટું કડવા જ માંડે. પછી તો માંડ્યું કડવા એને સ્વામી મુજાણા કે હવે શું કરું ને ભાગ્યા, પણ વાહે ઘેરો થયો માખ્યુંનું. પછી દોડીને પીડ્યા પાણીમાં અને ભગવાનને કે મહારાજ બસાવો મરાઈ ગયા. તે પડખે તળાવ હતું, થારું ડૂબકી મરી ગયા ઘડી, તે માખ્યું પાછી વળી ગઈ. પછી બહુ હેરાન થયા ને પછી એ ત્યાંથી ભાગ્યા. પછી મહારાજને એમ થયું કે આવનામ હેરાન થાય. પછી ભગવાન બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા. મહારાજ કે મહારાજ કે ગામ જાવું તમારે, કે ગામનું નામ ખબર નથી. પછી બહુ દાંત કાઢ્યા મહારાજે. પછી મહારાજ કે તમે ગામનું નામ ભૂલી ગયા છો, તો કે હા. તો કે એમ કરો, જુઓ હું આટલાના આજુબાજુના ગામના નામ બોલું, એટલે હું બોલું એટલે તમારા મગજમાં આવી જાય. કે સારું બોલો. પછી ભગવાન બધા નામ ગામ માંડ્યા બોલવા. પછી બોલતા બોલતા કે ખાણ, તા કે હા ઈ તે કે લ્યો. પછી મહારાજ કે એ તો અહીંયા જ છે. પછી ત્યાં મૂક્યા મહારાજ. આમ હેરાન થયા. ત્યાં આત્માનંદ સ્વામી કહેતા કે મેં મારી આખી જિંદગીમાં ક્યારેય ભગવાનની આજ્ઞા લોપી નથી, એકવાર લોપીશ. કે જ્યારે મહારાજે અમને એમ કીધું કે નામ લખતા જાઓ, ત્યારે મેં કહ્યું એ તો યાદ રહેશે મહારાજ, કાંઈ લખવું નથી. એક મારી જિંદગી આખીમાં એક આજ્ઞા લોપણ એકવાર મહારાજની, બાકી મેં કોઈ દી ભગવાનની આજ્ઞા લોપી નથી. એમ સ્વામી ઘણી વાર વાત કરતા, હવા હવરે જીવ્યા આત્માનંદ સ્વામી. એટલે સ્વામી કે આજ્ઞા લોપતા નહીં ને, આજ્ઞા લોપશો તો દુઃખી થાવ, જો નામ લખી લીધું હોત તો દુઃખ ન આવે. ન લખ્યું તે હેરાન થયા. હંમેશા રહેશે હેરાન ગતિ, અતિ તુચ્છ કરશે તિરસ્કાર, આજ્ઞા હરિની લોપતા ભવમાં નહીં રહે ભાર. જો આજ્ઞા ભગવાનની લોપાઈ જાહે તો તમારો સમાજમાંથી ભાર ઉડી જાહે, અને વળી હંમેશને માટે હેરાનગતિ રહેશે, અને હંમેશને માટે જગત તમને મેણા મારશે. હવે સ્વામી દાખલા દેશે. બ્રહ્માએ ભાંગી હરી આજ્ઞા, જોયું નિજ સોતાનું શરીર, જોતા મતે રતિ નવ રહી, વળી આખ્યાન મહારાજે સત્સંગી જીવનમાં પણ લીધું. બ્રહ્માએ સર્વે સૃષ્ટિ કરી, હવે સરસ્વતી એમના દીકરી થાય, એમની પણ સૃષ્ટિ કરી. હવે વાસ્તવિકતા એવી છે કે એક પોતાની સ્ત્રી સિવાય ભગવાનના ભક્તે કોઈ પણ સ્ત્રીનું સૌંદર્ય જોવું નહીં, નિરખીને નિરખીને સ્ત્રીને ન જોવી. પોતાની દીકરી થતી હોય તો ભલે, પોતાની માં થતી હોય તો ભલે, પણ એ એમાં એને સારું નહીં. હવે બ્રહ્માએ એ ભૂલ કરી, જોયું નિજ સુતાનું શરીર, પોતાની દીકરીને નિરખીને જોઈ. સરસ્વતી યુવાન અવસ્થા અને રૂપ લાવણ્ય સંપન્ન, એટલે બ્રહ્માની બુદ્ધિ બગડી. જોતા મતિ રતિ નવ રહી, અને મતિ નાશ પામી. બહુ તમે જો વિચાર કરો ને તો કામ બાબતમાં જેટલા માણસ પડ્યા ને એ પ્રથમ આંખથી પડ્યા, પહેલા એની આંખ પોગે, પછી મન, પછી પોતાને શરીરથી પાપ થાય. જો એક આંખ માણસ સરખી રાખતા આવડી જાય એને તો એ લગભગ કામ બાબતમાં પડે નહીં. જોયા નહીં તો વાંધો નહીં, બાકી જોયું એટલે વાત ગઈ. બ્રહ્માએ પોતાની દીકરીનું શરીર જોયું. અને વાસુદેવ મહાત્મ્યમાં એવું લખ્યું છે કે એક ભગવાન વાસુદેવ સિવાય કોઈ જગતમાં એવો પુરુષ નથી કે સ્ત્રીને જોવે ને એની બુદ્ધિ ન બગડે. સ્ત્રીને જોવાથી એને વિકાર ન થાય, એક ભગવાન સિવાય એવો કોઈ નથી. અને એક લક્ષ્મીજી જેવા એવી કોઈ સ્ત્રી નથી જે પરપુરુષને નિરખીને જોવે એને ખરાબ ઘાટ ન થાય. આવું વાસુદેવ મહાત્મ્યમાં લખ્યું છે. ચોખ્ખું ભગવાને પોતે કહ્યું નારદજીને, અને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતના મધ્યમાં 30માં એવું કહ્યું કે ગમે એવો ધીરજવાન પુરુષ હોય, પણ જો સ્વરૂપવાન સ્ત્રી સભામાં આવે તો એની વૃત્તિ એને વિશે તણાયા વગેરે રહે નહીં. એમ કહ્યું મહારાજે, હતી એમ કહ્યું.
કેમ છે એ પદાર્થ જ એવું છે. એટલી વાત સમજી રાખી. મહારાજ ક્યાં ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી આવા મહાન છે, પણ એની આગળ જો ધનના ઢગલા થવા માંડે અને ભાવ માન મોટાય મળે અને સ્વરૂપમાં સ્થિતિનો યોગ થાય તો આજ આપણા સંસંગમાં ઉતરતા જે છે એના જેવા એ રેક કેમ, એની શંકા છે. ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામીનું નામ દઈને સ્વામીને બોલ્યા અહીં તેના 33માં. હવે વિચાર કરો કેમ થાય. મહારાજ ને એવું બોલ્યા, કેમ છે એ પદાર્થ નો તો યોગ જ એવો છે, આવું બોલ્યા પોતે ભગવાન. એનો યોગ જો ન થવા દે પોતે તો ઉગરે, બાકી ઉગરાય નહીં એવા સિદ્ધાંત છે. એટલે બ્રહ્માથી ઉગરાણું નહીં, બ્રહ્મા જેવા બ્રહ્મ સ્વરૂપે વર્તે છે એવું બીજાથી વર્તાય નહીં એમ મહારાજે વતનાત્મક નારદ સનકાદિક બ્રહ્મા જેવું બ્રહ્મ સ્વરૂપે વર્તે એવું બીજાથી વર્તાય નહીં. એ બ્રહ્મ સ્વરૂપે હોય તો વર્તતા. હોય જો સ્ત્રીનું શરીર જોયું તો ભૂંડો ગાંઠ્યો. આ જગતમાં માણસ પોતાની માતાને જોઈને પણ ભૂંડાઘાટ કરે છે, પોતાની દીકરીને જોઈને પણ ભૂંડાઘાટ થઈ જાય. હૃદયમાં વેગ વર્તતો હોય કામનો, રજોગુણ વર્તતો હોય તો એ ઠેકાણું રહે નહીં. અને એટલે જ મહારાજે શિક્ષાપત્ર મેં એમ કહ્યું, ગ્રહસ્થ આશ્રમી એવા જે અમારા પુરુષ તેમણે એકાંતની વિશે પોતાની મા બહેનને દીકરી તેમની સાથે પણ રહેવું નહીં આપતકાલ પડી આવીને, આવું ચોખ્ખું કહી દીધું. કેમ છે એ વખતે એનું ઠેકાણું નહીં, બ્રહ્માને ખરાબ ઘાટ થયો. હવે એવો ઘાટ થયો એણે ઘણી મહેનત કરી પોતાના જ્ઞાન બળથી, પણ એ ઘાટ એ સીમો નહીં, એ ઘાટ એનાથી સીમો નહીં, બગડ્યું એનું. લ્યો બ્રહ્મા રૂપ જોતા બગડ્યા. વળી રાવણે સીતાને જોઈ અને રાવણ આખો સળગ્યો. ન જોયો હોત તો કઈ વાંધો નહોતો, સીતાના રૂપને જોઈને રાવણ સળગ્યો. વળી અજામેળ હારો હરિભગત હતો, એક પત્ની વ્રતવાળો હતો, વેદોક્ત ધર્મ પાળતો, પણ એકવાર યજ્ઞકુંડમાં હોમવા માટે જંગલમાં સમિધ લેવા ગયેલો. જંગલમાંથી સમિધ લઈને પોતે આવતો હતો, એમાં રસ્તામાં કોઈ ભડવો વેશ્યા સાથે રમતો હતો. એ વેશ્યાનું રૂપ એણે જોયું, રૂપ જોયું અને એને ખરાબ ઘાટ થયો. પછી એણે પોતાનામાં જેટલું જ્ઞાન હતું જ્ઞાનનો બધો પ્રયોગ એ ઘાટ ઉપર કરી રહ્યો, પણ એવો પ્રબળ ઘાટ થયો કે એનું જ્ઞાન બધું જેમ ખૂબ લોઢી તપી હોય પછી એના પર કેમ પાણીના સાંટા નાખો તડલીને ઉડી જાય, એમના જ્ઞાનના બધા પ્રયોગો ફેલ ગયા. છેવટ એ વેશ્યાનું નામ સરનામું લઈને ગોતીને ત્યાં ગયો. અને પછી તો એની વાત ન થાય એવું બધું એને કર્યું. હું કહેવા એ માગું છું કે એને એ દ્રશ્ય ન જોયું હોત તો વાંધો નહોતો. ને આજે જગતમાં આ ફિલ્મ ને ટીવી જોઈ જોઈને માણસ જેટલા બગડે છે એટલા બીજું કરવાથી નથી બગડતા. બે હદ માણસ ખરાબ થાય છે, ખરાબ રેડિયામાં ગીત સાંભળીને મર્યાદા ભાન ભૂલી જાય બિલકુલ. માટે ડાયા માણસો એવા માર્ગથી પાછા વળે. સ્વામિનારાયણ ભગવાને ભાન ભવાયા જોવાની ના પાડી છે. મારું એવું માનવું છે કે પિક્ચર કરતા ભાન ભવાયા હારા. કેમ જે ભાન ભવાયા છે ને એ ખાલી ખરાબ થોડુંક બોલે એટલું જ, બાકી લુગડા વિના તો આવે નહીં. આ તો લુગડા વિના જ આવે અને હાવ ભંગાર ચિત્રો બતાવે. લ્યો ઘણા એમ કહે છે કે અમે ગ્રહસ્થ છીએ ને એટલે અમારે ટીવી જોવાય રખાય. મારું એવું માનવું છે ને એને ઉપલો માળ જ નથી, એને ઉપર માળ જ નથી. કેમ છે એને એટલો વિચાર થતો નથી કે અમે હરિભગત છીએ, ભગવાનની મૂર્તિ સિવાય અમારે કાંઈ જોવાય નહીં, અને વ્યવહાર પૂરતો વ્યવહાર રખાય. અને આ ફિલ્મમાં તો નકરી પરનારીઓ આવે, નાશ ડાસ આવે, પાપ આવે, એ બધું જોવાનું હરિભગતને બેઠા બેઠા. તો આ વળી આજ્ઞા લોપ કેસ ન કર્યો કહેવાય, આજ્ઞા લોપ નહીં. એક મહાત્મા તો અત્યારે એવો પ્રચાર કરે છે કે ટીવી જોવા હું વાંધો, એમાંથી પણ ઘણું જાણવાનું મળે છે કે સારું સારું હોય તે લેવું એમ, મોડું શા માટે આપણે લેવું જોઈએ, એવો પ્રચાર કરે. ટીવી જોવામાં કશો વાંધો નહીં, હરિભક્તો જોવો એ તો વાંધો નથી, જોવા જેવું કહેવાય એમ. આજે હું પણ જોઉં છું, આવો મહાન સંત છું તો પણ હું પણ એમાં જોઉં છું. આપણે સારું સારું લેવું અને મોડું બધું છોડી દેવું એમ એટલે આમ કહે છે. સભામાં વાત કરે આમ બધા પગે લાગે દંડવટ કરે કે આ સ્વામી બહુ સારા કેવી સૂટ આપી દો. આવું છે બ્રહ્માને એની દીકરીને શરીર જોતા જ બ્રહ્મા ભાન ભૂલ્યા તો હું એમ કહું છું કે પર નારીને જોઈ અને ભાન ન ભૂલે એવા કોણ. પોતાની દીકરીને જોઈને બ્રહ્મા આખી સૃષ્ટિના વિધાતા કહેવાય છે, એને જો ઠેકાણું ન રહ્યું તો બીજો એવો કોણ મરે છે એનું ઠેકાણું રહે એમ. અને તોય પાસે એમ કહેશે કે આજ્ઞાલોપ ન કહેવાય એમ, અમારે ગ્રહસ્થને તો આ રખાય બધું કરાય. ગ્રહસ્થને બધું થતું હોય છે હરિભક્તો એકાંતિકો, તમારું શું માનવું છે? આ એકાંતિકોનું શું માનવું છે? મોટા મોટા એકાંતિકોનું તમે જોતા નથી ને ટીવી બીવી? ભલું પૂછો મોટાનું, મોટાનું કઈ કહેવાય નહીં, મોટાના પાપ બહુ મોટા હોય. મોટા કરે એવા કોઈ કરે નહીં, બીજાની એટલી બધી સામર્થ્ય ક્યાંથી હોય એવડું મોટું કરી શકે? બીજા એવડું મોટું કરી ન શકે સમજ્યા. આ મોટા હોય ને એનું બહુ મોટું દિવાળું હોય, ભોગા બોલાવી દેવું, હજારો ને હેરાન કરી નાખે એવું એનું કામ હોય. બોલવા હેરાન કરે એકાદાન કરે, મોટો બધાને હા હથાકણા હોય હેરાન કરી શકે. બ્રહ્માએ આ ભૂલ કરી તેની કઠણાઈ બેઠી. અહીં સ્વામી લખે છે બ્રહ્માએ ભાંગી હરિ આજ્ઞા જોયું નિજ સુતાનો શરીર જોતા મતે રતિ નવ રહે વળી ગય હયે થી ધેરા અણઘટિત ઘાટ ઉપજો તે મટાડતા મટ્યો નહીં. મહેનત ઘણી કરી અને મટાડવા પણ મટ્યો નહીં, પછી પૂરું થઈ ગયું. તે પાંચમે મુખે પ્રકાશ્યો ને કતિ નિર્લજ થઈ, નિર્લજ બની ગયા. પછી પાંચમું મોઢું બોલી ગયું સરસ્વતી આગળ, પાપ બધું નીકળ્યું બહાર. એટલે સરસ્વતી ભયભીત થઈ ગયા, અહો આ હું જુલમ થશે, પોતે અકામ છે એનો બાપ કામી. સરસ્વતી ભાગ્યા પછી, સરસ્વતી ભાગ્યા ત્યારે આ વાહે પડ્યો. સરસ્વતીને એમ થઈ ગયું કે હવે મારે બચવું કઈ રીતે. ભાગતા ભાગતા સરસ્વતીએ પછી મૃગલીનું રૂપ લઈ લીધું. એમ મૃગ બની જાઓ તો આનો વિચાર બંધ થઈ જાય. તો એમ હવે એ જયારે મૃગલી થયા ત્યારે બ્રહ્મા મૃગ થયા. બોલો તો ખરા, કેટલી હદે બ્રહ્મા હલકા થઈ ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ આ જોયું અને ભગવાનની આંખમાંથી આંબળા પડી ગયા. આ બ્રહ્મા એમ પછી એમ કહેવાય છે કે ભગવાનની ડાબી આંખમાંથી આંસુ પડ્યું એની ઢેલ થઈ અને જબડી આંખમાંથી આંસુડું પડ્યું એનું મોર થયો. પછી એ મોર અને ઢેલ એ બેએ એવું સુંદર નૃત્ય કર્યું બ્રહ્માની આગળ જઈને. પછી બ્રહ્મા એ જોવા ઉભા રહ્યા, તારો વિચાર બંધ રહ્યો, એમ સરસ્વતી બચી ગયા. પછી બ્રહ્માના દીકરા મરીચ્યા દી કે એણે આવીને બ્રહ્માને ઠપકો દીધો કે હે પિતાજી તમને હું અમારે કહેવું કે કોઈ પ્રાકૃત માણસ પણ તમારા જેવું ન કરે કે આ જગતમાં આજ સુધીના જેટલા બ્રહ્મા થઈ ગયા અને જેટલા ભવિષ્યમાં થશે એ તમારા જેવું કોઈ નહીં કરે કે એવું તમે કામ કર્યું. એમ જ્યારે કીધું ત્યારે પસ્તાવો થયો અને એટલો બધો આઘાત લાગ્યો. સત્સંગીઓનો મહારાજ એમ કહ્યું બ્રહ્મા ત્યાં ને ત્યાં પડી ગયા, દેહ પડી ગયો, મૃત્યુ થઈ ગયું. એવાને પણ એમ થયું મર જાદા હરે ને મેલતા, આવા મોટાને પણ આમ થયું જો આજ્ઞા લોપી તો. બીજાની બકાત સહી ખેલ ખેલ્યા ખેલતા, આવા મોટાને આમ થયું તો બીજાની શું વાત એમ કે સ્વામી. લ્યો આ તો સોળ્યા ધડે બૈર્યા ને જોવાના, સોળ્યા ધડે બૈર્યા રે વાતું વજ કરવાની ગમે એની અરે કઈ મેળ જ નહીં. ઘણા હરિભગત ને એવી ટેવ હોય સ્ટેશનમાં કે બસ સ્ટેન્ડે કઈ બેઠા હોય ને તો એ ગમે એની યારે વાતો કરવા માંડી. કયું ગામ? હા ક્યાં જવું? એટલે પણ તારે હું કપાળ ગામ છે, એક બાજુ જઈને માનસી કરીને બસ આવે ત્યાં માનસી થઈ જાય ને બે વાત. હો લડી જાય જ્યાં હોય ને, બસ માં જ્યાં હોય ને, આવ હા કઈ વિચાર જ નહીં કે હું હરિભગત છું, મારે ભગવાનના ધામમાં જવું છે, આ મારે હું પ્રિયોજન, કઈ નહીં. પાઇપીઓ શું હોય એને પાઇપી કહેવાય, એને હરિભગત કેમ કહેવો, હું તો એ જ વિચારું છું. જેની હૃદયમાં ભાવના સારી નહીં એ સાધુ શાનો ની હરિભગત શાનો કહો, બહારથી ગમે એટલો ડોળ ભલે કરે, માલિક વાળા જેનો આશય ભૂંડો એ તો કેમ ગંધાણ્યા વગેરે. એવી અભંગ છે આજ્ઞા અખંડ હરિની આ કરી, તેને લોપતા તિલોકમાં કો કોણ બેઠો ઠરે. આવી ભગવાનની અભંગ આજ્ઞા છે અખંડ, એને લોપીને ત્રિલોકમાં કયો ઠરીને બેઠો. દારૂને દેવતા ભેળા કરો અને કોઈ પછી એમ કે ભડકો ન થાય તે મૂર્ખ નો કહેવાય. લાઇટના બે તારના બે શેડા ભેગા કરે પછી વાયર બળી જાય કરે, ફીજ ઉડે કે ન ઉડે, કોક દી શેડા બે ભેગા કરી દેવા, ભડાકો ન થાય કેવું શું. અને જુઓ ને, લાઇટ કઈ વાયરિંગ હળગે એટલે તરત ઓલો કે કઈ શેડા અડી ગયા લાગે બે, તો જ આ હળગે વાયરિંગ, હળગે નહી તરત ઈવડો બોલો કઈ શેડા ભેગા થઈ ગયા, ગમે એમ થયું એમ, ગમે એ કઈ ભડાકો થાય તો સમજી લેવું કઈ શેડા ભેગા થયા ને કઈ ભડાકો હોય નહી. લ્યો એટલો વિચાર રાખો, માટે બને ત્યાં સુધી જો શેડા નોખારે ને તો બહુ સારું, ગમે એમ કરીને ભેળા કરવા નહીં. અત્યારે માણસ શેડા ભેળા કરવા કેટલી મહેનત કરે, બહુ મહેનત કરે. અમારે કથા કરવાની થાય ને તો એમ કે સ્વામી બહેનો પણ એક બાજુ આગળ બેસીને સાંભળે, હું વાંધો તમારે, ગમે એમ કરીને શેડા ભેગા કરો, મળી થાવા જોઈએ એમાં હું વાંધો. કેમ તો કે અમને મુખ દેખાતું નહીં, એમ મુખ જોઈ તમને મજા આવે, જોઈ મુખ ને જાય દુઃખ, કે એને શું કેવું, એને સુખ થાય પણ આને દુઃખ થાય એનું શું આવું છે. અને બધા ભળી જાય. અરે વડનગરમાં હરિજન સ્વામી હતા, એને ઉત્સવ કર્યો, એ પોતે ઉત્સવ કરનાર પોતે મોટો ઉત્સવ કર્યો. પછી અમદાવાદમાંથી કથા કરલા લાવ્યા સંત. પછી ગામના હરિભગત કે બાયું મોરી બે છે, એક બાજુ બાયું ને એક બાજુ ભાયું, રિજણ સ્વામી વિરોધ કર્યો. ઉત્સવ કરનારે પોતે ફાળો કરાર ખરણો કરાર રાજ્ય બે મહિને દોડા કરનાર, બધું ભેગું કરીને પત્રિકા લખનાર, આમંત્રણ દેનાર પોતે, એ કે એમ નહી બહેર્યા વાહે હરિભક્ત બધા કે સ્વામી એ તો નહીં થાય કે, તો કે હું તમે બોલો, તો કે એ તો નહીં થાય કે, બહેર્યા અમારે આગળ બેસી આગળ બેસી આગળ બેસી બોલો હું જ તમારે. તો સ્વામી કે તો હું સભા નહી આવું કે, તો કે નો આવત કઈ નઈ મિંદી નો બેરી જો. તે ઉત્સવ થયો, એ બધી પારા ને થઈ, આ સાધુ ન ગયા સભામાં તો એનું હરિભગત ને કોઈ દુખ નહી, આ ન ગયા, એ કે બેરો. આવા લબાડ હરિભગત ઘણા પાક્યા છે ત્યારે, કાંઈ મેળ વગીને કેટલાય છે, આગીને લોપાવામાં જ રાજી, પળાવવામાં જરાય નહીં. તમે લોપો જ હારા કેમ છો, હજી સુધી હજી તમે હારા રહી ગયા, વળી ક્યાંથી રહી ગયા, હવ હરખા થાવ, આ બહુ ખોટું થયું, તમે વળી હજી બચી ગયા છો, ભૂંડું થયું, હરખું જ કરો બીજી વાત નહીં. એમ હોટલો નાખી છે ને કે બધા અભડા ને થઈ જાવ એક હરખા, કોઈ વર્ણ ન રહેવો જોઈએ એમ, કોઈ હારો ન રહેવો જોઈએ, એક બધી આગીને પાળે એવો એક ન જોઈએ, લોપી જ નાખો જેટલી લોપાય એટલી, રહેવી જ ન જોઈએ એક હાજી, સમજ્યા, લોક બધા ભાંગીને ભૂકો વાળી દો, શું કરવા છે, નઈડી કરે જ્યાં હોય ને અડા, આમ કરવું નહીં તેમ કરવું નહીં, આમ કરવું બધું કરવું, શું કરવું નહીં આમ કરવું નહીં, થાય એટલું કરવું, ન થાય ત્યારે ઉભું રહેવું. એવી અભંગ છે આજ્ઞા અખંડ હરિની આ કરે, તેને લોપતા તિલોકમાં કહો કોણ બેઠો ઠરે. સ્વામી કહે છે ધ્યાન રાખજો, ભગવાનની આજ્ઞા અભંગ છે અખંડ છે, એને લોપીને તિલોકમાં કોઈ ઠરીને બેઠો નથી, એ કોઈ ઠરવાની શાંતિ મળવાની નથી, અહીંયામાંથી હોળી બેન થવાની નથી, આજ્ઞા લોપાય ત્યાં સુધી. સુખ કરણી છે દુઃખ કરણી આજ્ઞા શ્રી મહારાજની, આસુરી જનને અર્થે ન આવે છે દેવી જીવના કાજની. સુખ કરણી અને દુઃખ હરણી છે, પણ એ દેવીને કામમાં આવવાની છે, આસુરીને કામમાં આવવાની નથી, ભલે બહુ હારી રહી. કારણ તો કે આસુરી મતી ને જે આશરા તેને આજ્ઞાની આડી કશી નિષ્કુળ આનંદ એ નર નું નાક કાપો ઘટે ઘસે. આસુરી મતી ને જે આશરા સ્વામી કે એને આજ્ઞાની આડી હું ઈકો. સ્વામી કે એનું તો નાક ઘસીને કાપી લેવું જોઈએ. નિષ્કુળાન સ્વામી કે હું નથી કેતો, બસ કેતા નહીં કે તમે ક્યાંથી એવું કહો છો. જેને આજ્ઞા લોપ પામ જરાય બીક નહીં એનું ઘસીને કાપી લેવું મૂળિયામાં જ સ્વામીએ કીધું. ફરીને વાંચું તમને એમ થાય કે ક્યાંથી બોલ્યા. આસુરી મતીને જે આશર્યા તેને આજ્ઞાની આડી કશે. આસુરી મતી જેને ગરી ગઈ છે એને આજ્ઞાની કઈ આડી જ નહીં. ભગવાન ના પાડે એ જ કરવું ને હા પાડે એ કરવું નહીં. નિષ્કુળા આનંદ એ નરનું નાક કાપો ઘટે ઘસી. સ્વામી કે ઘસી ને કાપી લો પાપ ન લાગે. પછી સ્વામીને વિચારતી હોય કે મહારાજે ના પાડી છે કોઈનું અંગ છેદન કરાય નહીં અને મારે જ આજ્ઞા લોપ થઈ જાય કઈ કોક ને કહેતા. સ્વામી વાય ફેરવે છે. વણ કાપે નાક ગયું છે કપાયા જે. સ્વામી કે વગર કાપે કપાઈ ગયું છે તે જાણજો જરૂર જન મન માયા જે. સ્વામી કે એ બધું મનમાં સમજી જાણજો. પછી કાપવા ન જાતા કેમ જે વગર કાપે એનું કપાઈ ગયેલું છે. પછી હું નાક રહ્યું કેવાય કહો. ભગવાનની આજ્ઞા લોપી પછી એને નાક ક્યાંથી કહેવાય. કેમ નાક નથી તો કે તેની અપકીર્તિ ગ્રંથમાં ગવાય. જે શાસ્ત્રમાં જેની અપકીર્તિ ગવાય છે એ નાક કન વિજ્ઞાનો કહેવાય. એથી નરસું નથી બીજું કાયા જે. અને એથી નરસું બીજું કાંઈ નથી. નથી બીજો કાંઈ નરસો હરે આજ્ઞા માલવો નહીં એવા નર અમર જયશ સુખ ક્યાંથી પામે સહે. હરિ આજ્ઞા માલવું નહીં એવા નર અમર જયશ સુખ ક્યાંથી પામે. દેવતા એ ન પામે માણા ક્યાંથી પામે. મહેશ મોટા આ દેવતા પણ ભોળા નામની ભોળ પરે મોહની રૂપની મનમાં જોવાને ઈચ્છા થઈ. હવે બ્રહ્માનું કીધું હવે શંકરનું કહે છે. શંકર બહુ મોટા દેવતા. સ્વામી કે વાત સાચી બધી પણ ભોળા નામની ભોળપ રહી ગઈ તે મોહની રૂપની ઈચ્છા થઈ ગઈ જોવાની. ભગવાને મોહની અવતાર ધારણ કર્યો. પછી નારદજીએ શંકરને કૈલાસમાં જઈને વાત કરી કે હું કરો છો તો કે ધ્યાન કરું. તો કે શાનું કરો છો ભગવાનનું. તો કે હમણે ધ્યાન કરે એવું ભગવાને સ્વરૂપ ધારણ કર્યું. બીજા બધા અવતાર છે ભગવાનના રૂપ છે એ હબ ધ્યાનમાં ન આવે. અને હમણે ભગવાને અવતાર ધારણ કર્યો છે સમુદ્ર મંથન વખતે મોહની રૂપ એ ધ્યાનમાં તરત આવે એવું છે. તો કે એમ તો કે હા. તો કે એ મારે પણ મેં જોયું નથી. તો કે એક વાર જોવો ને એટલે ફરી ચિંતવા ન કરવું પડે. તારે કે એ તો જોવું પડશે. એ નારદજી ચાવી આપી ગયા. આવીને પાછા શંકર ઉપડ્યા ભગવાન આગળ. એ કે મને મોહની રૂપનું દર્શન કરાવો. અરે ભગવાન કે છે રવા દો તમે જે ધ્યાન કરો છો એ બહુ સારું છે. આ ધ્યાનમાં સારું નહીં. તા કે નહીં એ મને એ ધ્યાન કરવું છે. ભગવાન કે એ ધ્યાન કરવા માટે મેં રૂપ નહોતું ધારણ કર્યો. એ તો અસુર આગળથી અમૃત લેવું તો એટલે એ સ્વરૂપ ધારણ કર્યું છે. તમારા બધાને ધ્યાન કરવા સારું એ મેં નહોતો અવતાર ધારણ કર્યો. તો કે ને એ મને એ હબ ધ્યાન થાય સારું. બહુ ભગવાને મન્યું એ રવા દો તમે હેરાન થાવ દુઃખી થાવ. તા કે નહીં મોહની રૂપનું દર્શન કરાવ. ત્યારે હરિએ વાર્યા ઘણો હર ને નથી રૂપે જોવા સરખો પણ સનો લીધો સમજાવીના હઠ કરી હરિ વચન ને નવ પારખ્યો ન માન્યું. પછી ભગવાન કે જાઓ દેખાડશું કોક દાડો. પછી કૈલાસમાં આવ્યા. પરખે પાર્વતી બેઠેલા અને કૈલાસમાં વાતું કરે અને ભગવાન મોહિની નું રૂપ લઈ નીકળ્યા. તે હાથમાં ફૂલનો દડો અને દડે રમતા આવે ઉછાળતા આવતા હતા તે ત્યાં થઈ નીકળ્યા પડખે થઈ. હવે પાર્વતીજી બેઠા હતા ને મોહની રૂપ નીકળ્યું. પછી હરિધરી રૂપ મોહની નું આગળ આવી ઉભા રહ્યા. પછી પતી ગયું. શિવ જોઈ શુદ્ધ બુદ્ધ ભૂલ્યા વિવેક વિના વ્યાકુળ થયા. ભાન જરાય રહી ઉભા થઈ ગયા સીધા. પાર્વતીજી કે ક્યાં તો કે હમણાં આવું. દોટ મૂકે મોહની સ્વરૂપ પાસે, મોહની મોર, અને ભગવાન પાછળ પડ્યા શંકર. પછી દોડતા દોડતા ભગવાને વિચાર કર્યો કે જોવો તો ખરા, હું આને ના કહેતો હતો કે આ જોવા જેવું નથી. નૈષ્ટિક વ્રત તે નવરયો થયો યોગ કળામાં જાન જો. નૈષ્ટિક વ્રત તૂટી ગયો, યોગ કળામાં જાન થઈ ગયો, આ તકલીફ થઈ. ઉર્ધ્વ રહેતા હતા તો ઉર્ધ્વ રહેતા પણ આળસી ગયું, રેતસ પડી ગયું. તે લખાણું છે કાગળે સહુ જનો એ સાચું માનજો. કાગળમાં લખાણું માટે હવે સાચું માનજો. સ્વામી કે ભગવાને કહ્યું એમ કર્યું નહીં તો આ દશા થઈ. માટે ડાયા માણસો જો વિષયથી ઉગરવા માંગતા હોય, ખરેખર અક્ષરધામમાં જઈ મહારાજની સાનિધ્યમાં રહેવું હોય, સદાયને માટે સુખિયા થવું હોય, તો આગિનામાં વળગી રહેવું બસ. ભગવાન ના પાડી ન કરવું, પતી જાય. એટલે તો શિક્ષાપત્રીમાં મહારાજે એમ લખ્યું, ઘણું છે ફળ જેને વિશે એવું જે કર્મ, તે જો ધર્મ રહિત હોય તો અમારે આશ્રિત ન કરવું. ભલે આમાં આપણને એમ લાગે કે આ કરીએ તો આમાં ઘણો લાભ થાય એવું છે, પણ જો એ અધર્મ હોય તો ન કરવું. લાભ બધો જાતો કરો, કેમ જે ધર્મ સર્વાર્થ દોસ્તી, કેમ જે ધર્મમાં જ તમામ અર્થ રહ્યા છે. માટે ધર્મ મેલીને કોઈ અર્થ ભેળો કરવાની મહેનત કરે નહીં, ના પાડી. વળી એમ પણ કહી દીધું, પૂર્વે જે મોટા પુરુષ થયા એમણે કઈક અધર્માચરણ કર્યું હોય તો તે અધર્માચરણ આપણે ગ્રહણ ન કરવું. એને અને એ જ પુરુષે જે ધર્મનું આચરણ કર્યું હોય એ જ ગ્રહણ કરવું, અધર્મનું નહીં. આમ આટલે સુધી તો શિક્ષાપત્રી શીખવાડ્યું. નગર ઘણા એમ કે પણ એ મોટા થઈ ગયા એ એમ કરતા, પછી આપણે હું વાંધો, એવા મોટા એવા મોટા તો એ એમ કરે, પછી આપણે હું વાંધો. પણ એ મોટાનો વાદ ને એમાં નહીં લેવાનો, ધર્મ કરવા મોટાનો વાદ નહીં, ધર્મમાં લ્યો. એવો શોખ કર્યો શિક્ષાપતિ સ્વામિનારાયણ, આજની સુધી કોઈએ નોંધ કર્યો, બધા શાસ્ત્ર સ્વામિનારાયણ ભગવાને શોખું કર્યું બધું, હાવ દીવા જેવું, તોય મારા હા અંધારું કરે લ્યો. વળી ભવનું વચન લોપી ભવાની ગયા દક્ષના જગનમાં. શંકર ભગવાન ના પાડી પાર્વતીજીને, દક્ષાયણીને, કે જવું નથી, આપણને આમંત્રણ નથી. તો કે નહીં, આ બધી મારી બહેનું જાય છે વિમાનમાં બેહીન, મારા બાપા મોટો જગન કરે છે દક્ષ પ્રજાપતિ, આપણે જવું જોઈએ. હાલો શંકર કે ન જવાય, આમંત્રણ નથી. તો કે આ યજ્ઞમાં જવું એમાં આમંત્રણની જરૂર નહીં. શંકર કે મારે આવવું નથી. તે પછી સતી ઉપડ્યા ત્યાં અતિ અનાદરે તન ત્યાગી બળે મુવા આપે અગનમાં. ત્યાં કોઈ બોલાવ્યા નહીં, કોઈ હામું જોયું નહીં. પછી રીંછડી અગ્નિકુંડમાં પડીને હળગી ગયા. આ મોત નહીં બીજું જો, માટે આજ્ઞામાં રહેવું. અને જીવને આજ્ઞા ગમતી નથી, ગમે એમ થયું, બધાને સ્વતંત્ર થવું છે. હવ કે હું કહું, અત્યારે કોઈને આજ્ઞામાં રહેવું ગમતું જ નથી. દેશ સ્વતંત્ર થયો, પણ અત્યારે તો બધા માણસ સ્વતંત્ર થઈ ગયા. તમે ગ્રસ્તના ઘરમાં જુઓ ને તો ભાઈ સ્વતંત્ર, બાપા સ્વતંત્ર, બાઈ સ્વતંત્ર, સ્ત્રી સ્વતંત્ર, છોકરા સ્વતંત્ર, બધા સ્વતંત્ર. જેને જેમ ફાવે હોવ કરે, કોઈને કોઈને બોલાવાય જ નહીં, પૂતા હોય જગાડાય નહીં, એને જાગવે તે જાગે, ન જગાડે, જગાડવાનો મગજ જાય. બધા સ્વતંત્ર, બધા સ્પેશિયલ મિજાજના માણસો બધા. આવડે દાંત આવે, આ કેવું પડે લ્યો. કળિયુગના લખણ છે સમજ્યા, બધા સ્વતંત્ર, કોઈને કોઈનું માનવું જ નહીં બસ. પહેલા ગામડે જતા તો હરિભક્તોમાં એવા હંપ, જે ગામ જાઓ એ મંદિરમાં એક મુખ્ય હોય કોઠારી, ઈ કેમ હાય હા બધા હરિભક્ત, ઈ કેમ ના. હવે તમે ગામડે જાઓ ને તો બધાને પૂછવું જોઈએ, કાંઈ તમારે કરવું હોય તો ઓલ્યાને પૂછો, ઓલ્યાને પૂછો. તો હરિભગત હાથ આઠ હોય ને તે હાથ આઠે નહીં પૂછવું, કારણ કે હાથ આઠે વહીવટ કરતા હોય, બધા વહીવટમાં રહેવું, એક વહીવટ વગીનો નહીં. હું વહીવટ કરતા, તું કરતા કે હું ન કરું, તે હવ ને વહીવટની ઈચ્છા. અને બધા બાઈજ બાઈજ કરતા હોય, મંદિરમાં 500 રૂપિયા ભેગા થઈ ગયા હોય ને તો હખે માળા એક ન ફેરવે. પછી કોક મંદિરમાં હરખા હોય વહીવટ કરનારા, વાંધો નહીં, બાજા ભાઈ જ કરે. તમે દરેક મંદિરમાં વાસણ લાવે છે તારે, નવો બિઝનેસ ખોલ્યો છે મંદિરો વાળાએ, કે વાસણ લાવો ને ગામમાં ભાડે દેવા, શું તો કે પૈસા આવે ને મંદિરને, આ એક ધંધો ગોતી કાઢ્યો. એટલે બધા મંદિરમાં વાસણ, તમે જાય ને તો ભંડારો વધે વાસણ ફેરવાય, સ્વામી ભંડારમાં તો વાસણ છે, તમે રસોઈ ક્યાં કરશો બોલો, હવે રસોઈ ક્યાં કરવી કહો છો, ભંડારમાં તો વાસણ લાવ્યા છે ને મને, પછી વાસણ લેવા બાયું આવે, સ્વામી તમે માલ કરવી આવી તેમ, તો કે વાસણ લેવા બાયું આવે, બહુ સારું કીધું, હવે કઈ કહેવાનું બીજું કહો, આવા ધંધો આદર બધા વાસણ ભાડે દેવાના મંદિરમાં પૈસા આવે, કેમ જે હરિભગત ને ઘરે કોઈ પૈસા નહીં દીવાબત્તીના, તે ભાડે વાસણ લાવી અને એના પૈસા આવે દીવાબત્તી કરવાની, કારણ કે આ બધા ત્યાગી સાધુ સમજ્યા સ્ત્રીધનના, તો કઈક ધંધો જ ખોલવા જ પડે મંદિર નહીં, તે કઈ હાથ ન આવ્યો તારા વાસણ નો હાથ આવ્યો, મોડે વાત એમાં કેટલી, પોતાના ઘરે લગ્ન આવે ત્યારે મંદિર માં વાસણ હવાના મગજમાં આવી, આપણા ઘરે લગ્ન આવે ત્યારે વાસણ નું તકલીફ પડે છે, મંદિર માં ગલાવો વાસણ, ન્યા કરો ન્યા બધું હડો, દઈ દઈશું 5-10 રૂપિયા, હવાના મગજમાં આવી કે આપડે પરસોત્તમ પાણે એવો થયો છે, વાસણ ગામમાં નથી, કોને લાવશું, તક લાવો ને મંદિર માં મેળવી જાય, આમ નક્કી કર્યું હવે મંદિર માં વાસણ લેવા, ગામો ગામ એમ મેં કીધું, એક બે ગામમાં હશે પેલા એક ગામમાં નિષેધ કર્યો, એક બે ગામમાં પણ પછી ગામો ગામ થઈ ગયું, પછી હું નિષેધ કરતો બેન થઈ ગયો, હું એનો નિષેધ કરે કહો, આવું કરી મેલ્યું મંદિર કરી મેલ્યા છે, તે ગૃહસ્થના ઘરથી નકામા કરી મેલ્યા, એક દી રહેવું ગમે ને એવા કરી મેલ્યા, એક દીવાલે હરિભગતના મકાન બારીઓ બાયુની મંદિરમાં પડતી હોય, કાં તો ગૃહસ્થના બહેરા મંદિરમાં લુગડા હૂકવી જાય, આવું બધું કરી મેલ્યું ગામો ગામ, અને અમુક નથી ગમે છે એટલે કોઈ પ્રશ્ન નથી, જેને પાળવું છે એને ઉપાધિ છે કે આપણે ક્યાં રહેવું એમ, અને બાકી તો કોઈ મંદિરે જતા જ નથી, સીધા એના ચેલા હોય ને ત્યાં જઈને તૈયાર જમી લે એટલે કોઈ પ્રશ્ન જ નહીં, એને ક્યાં ભંડાર સાફ કરવો, વાસણ ભેરવાય પૂળા ભેરવાય હું લેવા દેવા, તો જેને સાથે રસોઈ કરીને મંદિરમાં ઠાકોરજી બેઠા છે એને થાળ કરવો હોય, પવિત્રપણે મંદિરના ભગવાનની કોઈ દી થાળ ન જમે, હવે તો એ બધા ભૂખ્યા જ રહે, મોરસ ખાઈ લે સપટી કાં લાડુડી ખાઈ લે, કોણ થાળ કરવા જાય, સાધુ જાય ત્યારે મંદિરમાં ઠાકોરજી હોય થાળ જમે, એ મંદિરમાં રસોઈ થાય તો જમે ને, મંદિરમાં રસોઈ જ ન જાય તો મંદિરના ઠાકોરજી ક્યાં જમે, એ એમને મજા કરે એ રીતે વચન લો પોતા દુખ લહે દેવદાન નિષ્કુળાનંદ કીજીએ, વચન લો પરાય રતે, વચન લોપાથી દેવ હોય દાનવ હોય માનવ હોય મુનિ હોય બધા દુખી થાય, માટે સ્વામી કે છે કે રાય રતિ હો રતિ વા રાય વાય કોઈ વચન લોપશો નહીં, આવું કે છે, એક રાય રતિ વાય લોપાઈ ના પાડે છે, આપણે તો ગાબડા પાડી દઈએ અને બાદ નહીં, જબરા ગાબડા પાડી દે, પછી બધાને પૂછો તેમ કે ખોટું થાય છે, એકાદમાં પૂછવાનું, તમારે સમૂહમાં નહીં પૂછવાનું, એકમાં પૂછો કે આ ભગવાનની આજ્ઞા પ્રમાણે કહેવાય, તો કે ખોટું થાય છે પણ શું કરીએ કે, પછી બીજાને બોલાવો ને તો કે આ હરાબેર થાય પણ હવે ખોટું જ કહેવાય ને ભગવાનની આજ્ઞા નહીં પણ શું કરીએ કે, મોટા મંદિરના ટ્રસ્ટીને એક વખત બોલાવીને મળવું, હું તો એવા અખતરા કરવા એને કરાવો, આ બરાબર કહેવાય પણ બરાબર નથી, આજ્ઞા લોપે પણ શું કરવું કે, બીજાને બોલો પણ શું કરવું તાર કે, કાંઈ એ નહીં, મળીને બધાને ભેગા મળીને પૂછો ને તો બધા એમ કે પણ એ તો એમ જ થાય, તમને ખબર ન પડે, એક એકને મળીને હરખું મનાવો ને તો આ પડે બધે, આમતા ભેગા થઈએ ત્યાં ક્યાંથી આ પડે, પછી કોઈ આ ન પડે, માટે વિચાર કરવો, પાપમાં બહુ ભાગ ન લેવો, કલ્યાણ થવું કઠણ છે છેલ્લે, હમણાં તો કાંઈ વાંધો નથી, હમણે તો ઘી બી પચી જાય પછી વારો છે, વાહે આ આખો ગ્રંથ આગીના ઉપર છે, નિષ્કુળાનંદ સ્વામી રાય રતિની ના પાડે છે, તો આપણે વિચાર કરવો કેટલી લોપાય છે, કેટલું પાપ થાય છે, સંશોધન કરીને જીવન શુદ્ધ કરવું, ભગવાનની આજ્ઞા પ્રમાણે ધ્યાન ભજન કીર્તન કરી તો ભગવાન રાજી થાય, સહજાનંદ સ્વામી મહારાજ.